वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानन्दं पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो अक्षरधामाधिपतये मुक्तपतये महानंदपतये निर्भयतापतये श्रीराजाधिराजाय नमो नमः सर्वोपरि सर्वावतारी श्री स्वामी नारायण भगवते नमो सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमः प्राणाधार प्राणनाथ प्राणप्रिय प्रियवर सुखकर दुखहर करुणानिधान श्री घनश्याम महाराजाय नमः एकाकी वनवासी कंद फूल फलासी महातपस्वी अति तेजस्वी अति कृशतनु बाल मुनि श्री नीलकंठ वल्ली राजाय नमो सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो अस्माकं आदि गुरु महासमर्थ हरिरूप निमग्न परमदास मूर्ति साधु सेवक उभय देशाचार्य उपरि सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो साधुता मूर्ति श्री हरि गुरु तुल्य सद्गुरु श्री मुक्तानंद मुनि नमो प्रखर पंडित सद्गुरु श्री नित्यानंद स्वामी ने हरि सखी ब्रह्मानंद स्वामी प्रेम सखी प्रेमानंद स्वामी वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने सागर ग्रंथ लेखक आधारानंद मुनये वचन मूर्ति भायात्मानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने इत्यादि सर्व नंद सद्यो नमो मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः दादा खाचरादिभ्य सर्वेभ्य हरिभक्तेभ्यो नमो नमः सर्व प्रकट सद्गुरु व्यह प्रकट सद्यो हरि भक्ते व्यस्य नमो विक्रम संवत 2075 कार्तिक सुद बीज भाई बीज शुक्रवार तारीख 9/11/2018 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिबिर 27 में अपने उतावली नदी ने आरे कथा मंडप में आज सवारना सेशन में प्रथम श्री हरि ने रे એ ચેષ્ટાના પદો ઉપર ભગવાન શ્રી હરિનો મહિમા સમજવાનો પ્રયાસ આરંભીએ છીએ. ભાઈ બીજના ભગવાન સ્વામિનારાયણને આપણે ભાવથી જય સ્વામિનારાયણ કહીએ. વાલા ભક્તો, દિન પ્રતિદિન ભગવાન શ્રી હરિની નિશ્રામાં એમની નજર તળે એમની કૃપાથી એમના આયોજન પ્રમાણે આપણા બધાયનું જીવન ભગવાનને ગમે એ રીતનું ઘડાતું જાય છે. ઘણા વર્ષોના એક ધારા દાખલાથી આપણી ભગવાન તરફ ઉન્નતિ ઘણી થઈ છે. એને માટે આપણે ભગવાન શ્રીહરિના અહેસાન મંદ રહેવું જોઈએ, કૃતજ્ઞ બનવું જોઈએ. સર્વે યશ શ્રીહરિજી મહારાજને ફાળે જાય છે. એણે આપણું રક્ષણ પોષણ ખૂબ કર્યું છે, માયાથી રક્ષણ અને આધ્યાત્મિક માર્ગે પોષણ. એમાં આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કર્યો. સાગર કથાનો આરંભ કર્યો અને રોજ સવારે કથા લાઈવ કરી, એમાં મંગળા આરતી લાઈવ કરી. આ ચાતુર્માસથી આપણે બધાને એવું કહેવાયું કે હવ મંગળા કરજો. તો વાલા ભક્તો, દેશ વિદેશમાં હજારો કુટુંબો, ભાઈઓ ભાઈઓ ચાતુર્માસમાં મંગળાના નિયમ લઈ અને મંગળાથી સવારની કથા પૂરી થાય ત્યાં સુધી ઘર શિબિર કરતા હતા દરેક લોકો. એને ઘર શિબિર કહેવાય. રોજે રોજની આ નાનકડી એવી સવારની કલાક દોઢ કલાકની શિબિર આપણને આખો દિવસ શિબિરના વાતાવરણમાં રાખે. સંસારમાં રહેવા છતાંય આપણને સંસારનો મેલ ના ચડે. ઘરકામ વ્યવહાર વગેરે કરતા કરતા પણ આપણે સવારમાં કલાક બે કલાક મંગળાથી ધૂન કીર્તન કથા વાર્તામાં ડૂબીને એનો લાભ લઈ લીધો હોય, સ્વાદ ચાખી લીધો હોય, તો એનું સુખ અને એની સ્મૃતિને એનાથી પ્રાપ્ત થયેલ ઠંડક આખો દિવસ હૃદયમાં સૂક્ષ્મ રૂપે રહ્યા કરે. અને એવું આખું વર્ષ જ્યારે ગયું હોય ત્યારે આ શિબિરમાં આવીને જોડાઈ જતા, એકાગ્ર થઈ જતા, મહારાજના ભજન કીર્તનમાં તલ્લીન થતા વાર ન લાગે. અમારા નિરક્ષક સમિતિના સભ્યોનું એવું કહેવું છે કે આ શિબિરમાં મેજોરિટી બહુ સારું છે. એકદમ બધાય રાબેતા મુજબ ટાઈમ ટુ ટાઈમ શિબિર, કથા, કીર્તન, ધૂન, રાત્રિ કાર્યક્રમ, વિડીયો, ધ્યાન સુધીના તમામ પ્રોગ્રામને એટેન્ડ કરે છે અને કલ્યાણનું ભાથું સારી રીતે બાંધી રહ્યા છે. કોઈને બહુધા કંઈ કહેવું પડતું નથી. બાળકોમાં પણ સંપૂર્ણ ફેરફાર દેખાય છે. મહિલા વર્ગ પણ, ભક્તિમાતા ગ્રુપવાળા પણ ખરેખર ભક્તિમાતા જેવા ડાયા થઈને સત્સંગમાં કોઈ વિક્ષેપ કરતા નથી. આ બધી શ્રીજી મહારાજની કૃપા નહીં તો બીજું શું છે? આપણે જો આજની કળિયુગની દેન એવી આ આધુનિક ટેકનોલોજી, ઇન્ટરનેટ, યુટ્યુબ વગેરે જે માધ્યમો છે, એનાથી પરમાત્માને પ્રાપ્ત કર્યા માટેનું સારું સાહિત્ય જો લૂંટીશું તો 100 જન્મની કસર આને આ જન્મે ટળશે અને જલ્દી ભગવાન મળશે અને આપણા ફેરા પૂરા થશે. પરંતુ વાસનાથી યુક્ત થઈ, મનને ઇન્દ્રિયોને આધીન થઈ, એ આધુનિક ટેકનોલોજીનો જો દુરુપયોગ થતો રહેશે થોડો 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 થોડો, તો અંતકરણ બગડતું રહેશે, સાફ થતું રહેશે, વળી બગડતું રહેશે, વળી ધ્યાન ભજન કરીને હૃદય સાફ કરીશું, વળી ન જોવાનું જોઈને હૃદય બગાડીશું, વળી સાફ કરીશું, વળી ઉકળો કરીશું, વળી ઉકળો ભરીને સાફ કરીશું, વળી ઉકળો કરીશું. આમ નામ આપણી જિંદગી ત્યાંને ત્યાં અટવાતી રહેશે, કંઈ તરક્કી નહીં થાય, પ્રગતિ. માટે ગમે એમ કરીને નિયમ રાખીને મનને વશ કરીને નેટમાંથી યુટ્યુબમાંથી કથા કીર્તન ધૂન સારું સારું જ લોજે લીધા કરવું, વોટ્સઅપમાંથી સારું સારું. વોટ્સએપનો ઉપયોગ પણ ખોટી રીતે ક્યારેય નહીં કરો. આ બધાને મારી ભાઈ બીજની એક ભાઈ તરીકે ભલામણ છે. વાલા ભક્તો, જાણી જોઈને હાથે કરીને આપણે આપણું હૃદય શું કામ બગાડવું? શું કામ હુતેલી વાસનાને જગાડવી? શા માટે વૃત્તિ મેલી કરવી, બગાડવી? મન શા માટે ગંદુ કરવું? જે હૃદયમાં મહારાજ બેઠા છે એ હૃદયમાં બીજું ત્રીજું કચરું ઘાલીને મહારાજને ગંદવાડો શું કામ આપવો? ભગવાનને આવું ના ગમે. આપણે બેઠા હોય આપણા ઉપર કોઈ કચરું ને ગંદવાડો ને કીચડ ને બધું ભંગાર નાખે તો આપણને દાજ ચડે કે ન ચડે? હૃદયમાં મહારાજ બેઠા છે, ત્યાં બીજું ત્રીજું નાખીએ તો મહારાજને આપણી ઉપર રીસ ચડે ખરી? હં, પછી ક્યાંક દંડ દે. માટે ફોનનો, વોટ્સએપનો, નેટનો, યુટ્યુબનો, ફેસબુકનો વગેરે વગેરે, ટ્વિટર જે કાંઈ હોય તેનો મહેરબાની કરીને કોઈએ ગંદો દુરુપયોગ નહીં કરવો. ભાઈઓ ભાઈઓ, કોઈ ઉપયોગ કરવાની ના નથી. ઉપયોગ કર્યા વિના ચાલે એમ નથી, અને ઉપયોગથી ઘણા ફાયદાઓ છે. પરંતુ બ્રેક રાખવી બહુ કઠણ છે, બહુ કઠણ છે. એક્સિડન્ટ થવાની શક્યતા 24 કલાક જારી છે, જારી, ગમે ત્યારે થઈ શકે છે. જેમ આજકાલ કાર ને બાઇકનો ઉપયોગ કર્યા વગર છૂટ્યો નથી, પરંતુ રસ્તા ઉપર આપણે હંમેશા સાવધાન રહેવું પડે છે, નહીતર ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે. એ એક્સિડન્ટ હાડક્યા ભાંગે. અને નેટ, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક આપણો જીવ ભાંગી નાખે. એ એક્સિડન્ટ તો ઓલા એક્સિડન્ટ કરતાં બહુ ભૂંડો. રસ્તા ઉપર કારના એક્સિડન્ટથી અથડાઈએ તો દેહ મરે, આમાં તો આપણો મોક્ષ મરી જાય, ભગવત પ્રાપ્તિ ખતમ થઈ જાય. માટે વાલા ભક્તો, આજકાલની ઉપલબ્ધિઓ ઉપયોગી હોવા છતાં પણ જો મનને આધીન થઈને ગાફલાઈથી એ ઉપલબ્ધિઓનો ઉપયોગ થાય તો નુકસાન પણ ભૂક્કા કાઢી નાખે એવું થાય. આજકાલ તો માણસ જે પોતાને કંટ્રોલમાં રાખી શકે એ મબલખ લાભ આધુનિક ટેકનોલોજીનો લઈ શકે છે, પણ જે પોતાને કંટ્રોલમાં ના રાખી શકે એ તો મરવાના જ. એ તો કોઈ કાળે આ આધુનિક ટેકનોલોજીથી સુખી નથી થવાના, ઉલટા ઉલટાના દુઃખી થવાના, ઉલટા ઉલટાના હેરાન થવાના. રોજ ભજન પૂજા કથા કીર્તન કરીને હૃદય સાફ કરશે, પાછા ન જોવાનું જોઈને એવું બગાડી મૂકશે કે વાત જ પૂછો. માટે સાવધાન, કોઈની સાથે ખોટું ચેટિંગ ન કરવું, બિલકુલ નહીં. આપણે મહારાજના સત્સંગી છીએ, કોઈનો સામેથી મેસેજ આવે, ફોન આવે અને જરાક એવું લાગે કે આ બરોબર નથી, એટલે ગબ લઈને તે ફોનને બ્લોક જ કરવો, ધાયર લઈને બ્લોક, બીજી વાત જ નહીં. એનો ફોન બ્લોક જ કરવાનો, એમાં રસ નહીં લેવાનો, એમાં સુખ નહીં માનવાનું, લાલચમાં નહીં પડવાનું, નહીતર મોત થાય. હવે આપ સૌ કોઈને ભાઈ બીજની ભલામણ છે, ભલામણ મારી રાખશો મારા ભાઈઓ, તો બહુ સુખી થશું હું તમે બધાય. મહિમા વર્ષનો બીજો દિવસ આરંભ થયો. ગત દિનમાં કાંઈ મહિમા કેળવો? રોજ રોજ નિયમ રાખીને મહિમા કેળવવો પડશે, મહિમા વિચારવો પડશે, મહિમા સંભાળવો પડશે. કેમ, જે વર્ષ જતા વાર નહીં લાગતી, દિવાળી આવે ત્યારે આપણને એમ થાય કે હા આ વર મહિમા વર હતું નહીં, હા હતું, હા હતું ખરું નહીં, હતું ને ગાફલ પ્રમાદી આળસુ મૂરખ ખપ વગરના લબાડ. એટલા માટે આપણે આજથી જ મહિમા કેળવ કેળવ કરવાનો, અને એમાં કાંઈ અઘરું નથી, કશું અઘરું નથી. કાંઈ તમને ખબર ન પડે ને તો હું કહું એટલું તમે કરો. સદગ્રંથમાંથી ચાહે ભક્ત ચિંતામણી હોય, ચાહે પુરુષોત્તમ પ્રકાશ હોય, વચનામૃત હોય, આમાંથી અમુક દોહા ચોપાઈઓ કડીઓ કીર્તનનો પેરેગ્રાફ એ કાગળમાં ઉતારી, ટાઈપ કરીને કાગળ કરી લો, એન પાકીટમાં રાખો. જ્યારે સમય મળે ને ત્યારે એ મહિવાવાળું તમે જે લખાણ તૈયાર કર્યું છે વાંચી લો. એના ઉપર થાય તો આંખો વીંચીને ઘડીક મનન કરો. બસ આટલું રોજ કરો, લાંબુ કાંઈ. વાલા ભક્તો, રોજ આટલું જ બોલીએ ને, અક્ષર પર અવિનાશી જે હ જેણે ધર્યો મનુષ્યનો દેહ, એના દર્શન સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, એના દર્શન સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી. આ મહિમાની એક ચોપાઈ મેં ગાઈ. બસ આવું કંઈક ગાઈ લઈએ તો એ મહિમા મહિમા થઈ જાય અંદર. પણ કંઈક નિયમ લઈને થોડું ઘણું એને માટે આપણે સમય ફાળવીને કરશું તો થાય, નહીં કરીએ તો નહીં થાય. ભૂલી જ જશું તો ક્યાંથી થશે? અને પોતે હૃદયથી એવો ઠરાવ કરવો કે આ મહિમા વર્ષમાં મારે મહારાજનો મહિમા ગમે એમ કરીને વધારવો છે, કેળવવો છે, મેળવવો છે, કરવું જ છે મારે. રોજ એને માટે 5-10 મિનિટ કાઢો ને યાર, વધારે નહીં. અનંત બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે અણુ ને સમાન, આવા આવા વાક્ય. અવાર નો જે અવતાર રે, એવો ન થાય વારંવાર, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણ જો સહો મન માંથી રે. આવી એકાદ કડી ગા ગા કરો ને, હાલતા ચાલતા ખાતા પીતા ગણગણાવ્યા કરીએ, ગણગણાવ્યા કરીએ. મનમાં વિચાર્યા કરીએ, મહારાજના મહા આનંદનો વિચાર કરીએ, મહા આનંદનો. અહો ભાવથી એ મહારાજના સુખને, મહારાજના સ્વરૂપને, મહારાજની દયાને, મહારાજનો આપણા ઉપર જે કાંઈ ઉપકાર હોય એને યાદ કર્યા કરીએ. ખૂબ ફાયદો થશે, ખૂબ ફાયદો થશે, મબલખ ફાયદો. ચલો આપણે આગળ. ક્યારેક આપે રે પ્રસાદીના થાળ, એ પંક્તિ આપણે વાગોળી ચૂક્યા. પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાળ, એમાં આપણે થોડુંક જોઈ ગયા, હજી થોડુંક જોવું છે. આ મહિમા છે ભક્ત તણા પ્રતિપાળ, આપણા પ્રતિપાળ છે, આપણું પાલન કરનારા, આપણું પોષણ કરનારા, આપણું રક્ષણ કરનારા, આપણો મહારાજ સ્વામી નારાયણ. વાલા ભક્તો, કાળિયાણીમાં માચા ખાચર હતા જેના વખાણ મહારાજે વચનામૃતમાં કર્યા કે તેઓ સત્સંગ થયા પહેલા માર્ગીના પંથમાં હતા, છતાં પણ એણે સારધાર બ્રહ્મચર્ય રાખ્યું. આમ એના નિષ્કામીપણાનો ભગવાન સ્વામિનારાયણને બહુ ગુણ આવ્યો માચા ખાચરનો. મહારાજ બહુ રાજી થયા. એ નિષ્કામીપણાને લઈને ભગવાન ખૂબ રાજી થયા કે શાબાશ એને. બાકી એ પંથમાં રહેવું ને નિષ્કામી રહેવું અસંભવ, પણ એ રહ્યા. બીજું કે એને ગામ કોઈ કિમિયાગર આવ્યો અને એમ કહ્યું કે તમે સદાવ્રતી છો તો તમને હું તાંબામાંથી રૂપું, રૂપામાંથી સોનું કરવાનું શીખવાડું. માચા ખાચરે લાકડી લીધી, ગામ બહાર નીકળ. અમારે રૂપું નથી જોતું, હોનું નથી જોતું. સદાવ્રત તો અમે અમારી મહેનતથી જે મળે ને એમાંથી રોટલા કોકને ખવડાવીશું, બાકી આ ધતિંગ ભવાડા કરવાવાળા હાલ હાલ હાલ. લાકડી લીધી, તારી જાય તેના ઉલ્લુ બનાવવા હાલી નીકળ્યા છો. ધનમાં નો લોભાણા, ધનમાં જોજે, એનું મન ગળ્યું નહીં. ખોટે માર્ગે મફતિયું કાંઈકથી પડાવી લેવું ને પછી દાન દેવા નીકળી પડવું, દાનેશ્વરીના દીકરા થઈને આવી લુચ્ચાઈ ને ખોટલાઈ માચા ખાચરમાં નહીં, આપણા કોકમાં હોય જ ભલે. અમથે અમદા ખોટા ધંધા કરીને, ગમે એવું ખોટું કરીને પાછા દાનેશ્વરીના દીકરા થવાનો દંભ કરવો, આ શું જ પણ. એટલે ભગવાન શું કાંઈ આપણને નહીં ઓળખે કે આપણે કઈ ક્વોલિટીના છીએ? માલ ગામ બહાર નીકળ. અને પછી શું બોલ્યા ખબર છે? અમારે ભગવાનનું કામ છે, ધનનું નહીં. આમ એનું નિર્લોભીપણું જોઈને ભગવાન એના ઉપર બહુ રાજી થયા. વાલા ભક્ત, આ માચા ખાચરના બેન એટલે રાયબામાં જેમને કુંડળમાં મોકા પટગીર સાથે પરણાવ્યા હતા, તે સત્સંગ રૂપી કર્યાવર લઈને અહીંયા કુંડળ આવેલા. આ બધો પરિવાર રામાનંદ સ્વામીનો સત્સંગી પરિવાર, રામાનંદ સ્વામીના શિષ્ય. કેમ જે રામાનંદ સ્વામી લોજપુરમાં રહેતા હતા ત્યારે કારિયાણીના માચો ખાચર વગેરે બધા દરબારો ગામને ચોરે બેસી ભોજાચારણ પાસે કાંઈક કથા વાર્તા કરાવતા અને હંમેશા એવું વિચારતા હતા કે આ મનુષ્ય જન્મ ભગવાન પામવા માટે છે, આપણને ભગવાન ક્યાં મળે, ક્યાંક ભગવાન મળી જાય તો આ મનખો સફળ થઈ જાય. ગામને જોરે ભાગવત વાંચતા બધા હરખા હરખા બેહીને એમાં કથા ભગવાનને પામવાની આવે ત્યાં માચા ખાચર વગેરેને રૂમાળા ઊભા થઈ જતા. પછી ભોજાચાર્યને કીધું કે ભાઈ, આપણને ભગવાન મળે એવું કાંઈક કરીને કહેશ. આ કળીકાળ હાલે છે, ક્યાંક ભગવાન આપણા જેવાના ઉદ્ધાર કરવા, કળિયુગના દોષોથી બચાવવા પ્રગટ થયા હોય હો. પછી ભોજાચારણને ભાતું બંધાવી ખર્ચી આપીને ભગવાન ગોતવા નીકળ્યા. એ બધે ભગવાન ગોતવા ગયા હતા. એમાં લોજપુર ગયા, રામાનંદ સ્વામીને જોયા, ની સભા જોઈને સંતો જોયા અને રામાનંદ સ્વામીને વિશે એને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી કારિયાણી આવીને માચા ખાચરને વાત કરી કે ભગવાન પ્રગટ થયા છે, લોજમાં રામાનંદ સ્વામી નામે હવને દર્શન આપે છે, સુખ આપે છે, કલ્યાણ કરે છે. પછી આ લોકો ત્યાં ગયા અને રામાનંદ સ્વામીને વિનંતી કરી, ભગવાનપણાનો નિશ્ચય કરીને પોતાને ગામ કારિયાણીએ વિક્રમ સંવત 1852માં લઈ આવ્યા હતા. ત્યારે એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય થયા રાયબામાં વગેરે. પછી એ હરિભગત રાયબામાં કુંડળ આવ્યા અને કુંડળમાં એમને લઈને સત્સંગ થયો. રાયબામાંને સંસારી જીવન જીવતા હાથીઓ પટગર, મામૈયો પટગર અને રામ પટગર ત્રણ દીકરા અને એક સીતબા નામની દીકરી. દરબારોમાં મામા ફઈના વરે એટલે સીતબા કારિયાણીમાં માચા ખાચરના ભાઈના દીકરા વસ્તા ખાચર સાથે પરણાવ્યા. પોતાના માતા જે ગામમાંથી આવ્યા હોય ને એક ગામમાં જ એની દીકરી જાય આવું હોય. વસ્તા ખાચર વેરે સીતબા પરણ્યા, બહુ ભક્ત હતા. આપણને ખબર છે કે એને માટે મહારાજ વરસતા મેહે એકવાર એને ઘરે ગયા હતા હારી પથારી કરીને. સીતબાને એમ થયું મહારાજ આવા વરસાદમાં ક્યાં ઉતાશે, તો મહારાજ તરત એને ઘરે ગયા હતા અને એ પથારીમાં પ્રભુ પઢાતા એવા એ ભક્ત હતા રાયબાના દીકરી, તેણે દીકરાય ભગત, એને કારણે ભગવાન સ્વામિનારાયણ અહીંયા કુંડળમાં બહુ વાર આવેલા, બહુ વાર રોકાયેલા. હવે આ સીતબાને વસ્તા ખાચર દ્વારા એક દીકરો થયો, એનું નામ જોઈતો ખાચર, જેની કથા હરિલામૃતમાં લખાણી છે કે જોઈતો ખાચર સોનાની ઉતરી પહેરી નાના એવા હતા અને મહારાજને પગે લાગવા આવ્યા. અને એ વખતે મહારાજ માટે કોઈ કેરી લાવેલું એટલે મહારાજે કેરી ઊંચી કરીને એમ કહ્યું કે આ જોઈતા તારે કેરી ખાવીશ? તો કે હા. તો કે ઉતરી છે ને મને દઈ દે તો હું તને કેરી આપું. એટલે જોઈતા ખાચરે, નાનો એવો હતો, એણે હોનાની ઉતરી 800 રૂપિયાની એ કાઢીને મહારાજને આપી દીધી. મહારાજે એને કેરી આપી. પછી મહારાજે સભામાં વાત કરી કે આ બાળક છે, એને એ ખબર નથી કે આ હોનાની ઉતરીમાંથી તો આવી કેરીઓના ગાડાના ગાડા ભરીને આવે. તે બે કેરી સારું થઈને ઉતરી મને દઈ દીધી. આપણે બધા એવું જ કરીએ છીએ કે તુચ્છ એવા વિષય માટે આપણે ભગવાનની સ્મૃતિ છોડી દઈએ છીએ, ભગવાનની આજ્ઞા તોડી નાખીએ છીએ, પણ આપણને એ ખબર નથી કે તુચ્છ સુખમાં શું લેવાનું છે. ભગવાનની આજ્ઞામાં અને ભગવાનની સ્મૃતિરૂપ ઉપાસનામાં તો ગાડાના ગાડાના ગાડા સુખ ભર્યું છે. આપણે પણ આ બાળક જેવા છે. એ જોઈતા ખાચર મોટા થયા પછી એમની એક કથા એવી છે કે એકવાર પોતે ઢોલિયા પર બેઠા હતા અને ગામમાં ભવાઈ આવ્યા અને બાપુને કે હાલો જોવા. બાપુ કે અમારે વાય નહીં, અમે સત્સંગી ગણાય. ના ના એમ કરીને ભવાઈ આવ્યા તો ખાટલો જ ઉપાડ્યો કે તમે ન આવો તો ગામના કોઈ માણા ન આવે, અમારી રોજી રોટી કેમ ચાલે, ઘડીક બેહીને વયા જજો, પણ હાલો એમ કરીને ખાટલા હોતા લઈ ગયા. પછી ભવાયા રમતા હતા ને ખાટલો મૂક્યો. પછી બાપુ ઘડીક બેઠા પછી ઉઠીને આવતા રહ્યા. પણ કારિયાણી મંદિરમાં ઘનશ્યામદાસ કરીને ગઢપુરના સાધુ રહેતા હતા, એને આ ખબર પડ્યું કે બાપુ ભવાયા જોવા ગયા. કોકે જૈન સ્વામીને હાંધા માર્યા અને સ્વામી હતા બરાબર આંકરા પાણીએ. પછી જોઈતા બાપુ હવારમાં જ્યારે દર્શને ગયા એટલે સ્વામી બારણે આડા ઊભા રહ્યા, બાર બાર મંદિરમાં નહીં. મોટા હરિભગત થઈને હારા હરિભગતના દીકરા થઈને તમે જ આગીના શિક્ષાપત્રીને લોપો. મહારાજે કહ્યું છે ભાન ભવાયા જોવા નહીં, તમે ભાન ભવાયા જોવા ગયા, મંદિરમાં ઘરશો નહીં કહેશો. હવે ગામના દરબાર હતા, આગેવાન હતા, તતડાવીને કહી દીધું ઘરશો નહીં. અને જોઈતા ખાચરને પેટમાં ફાળ પડી મરી ગયા. આ તો ભગવાન અને સંતો નારાજ થયા, હવે શું કરવું. અને એ જોઈતા ખાચરને એવો નિયમ હતો કે શ્રીજી મહારાજે કારિયાણીમાં 19 લીલાઓ કરી છે ભારે ભારે સરસ મજાની. તે 19 લીલાનો તખતો નાનજી ભગતના ગુરુ કાનજી ભગતે દોરી અક્ષર ઓરડી કારિયાણીમાં છે, એમાં પધરાવેલો છે. એ 19 એ 19 જગ્યાએ ખાલી એક પોત્યું પહેરીને ત્રણેય ઋતુમાં આ જોઈતા ખાચર હવારમાં નીકળે અને 19એ 19 જગ્યાએ દંડવટ કરીને આરોટતા હતા. આવા મહિમાવાળા હતા. એને આ સ્વામીએ કીધું બાર. અને એ વખતે આ જોઈતા ખાચરે સ્વામીને દંડવટ કરવા માંડ્યા કે માફ કરી દો સ્વામી, બધું મારથી થશે પણ મંદિર વિના હું નહીં જીવી શકું, દર્શને આવવું પડશે, તમારી કથા સાંભળવી પડશે, મારું જીવન છે. તો કે હાલે જ નહીં, એક તો ભવાયા જોવાનું પાછા વળી જીવન કથા ને મંદિર. દરબારને એમ થયું કે આમ તો મારો મેળ નહીં પડે અને દરબારે એનું જ ખાહડું મોઢામાં લીધું, પગે લાગ્યા કે ખાહડું મોઢામાં લઈને પગે લાગું છું, મને મંદિરે આવવા દો. પછી આ સ્વામી શરમાઈ ગયા, મોટા માણસ ગામધણી દરબાર અને મોઢામાં ખાહડું લીધું. પછી સ્વામી કાંઈ બોલ્યા નહીં. પછી ગઢડે ભક્તિવલ્લભ કોઠારીને ખબર પડી કે આવું જરાક થઈ ગયું. પછી ભક્તિવલ્લભ સ્વામીએ કોઠારીની બદલી કરી. પછી કારિયાણે બીજા સંતો મૂક્યા, કેમ જે પછી રોજ એકબીજાને બેહવાનું જોવાનું તકલીફ થાય. સીતવાના દીકરા જોઈતા ખાચર, રાયબામાના દીકરીના દીકરા. હવે આ સીતબા જોઈતા ખાચર નાના હતા અને ધામમાં ગયા એટલે વસ્તા ખાચર ગર્ભંગ થયા. માચા ખાચર તો એના કાકા હતા અને એ તો બાળબ્રહ્મચારી હતા, પૈણા જ નહોતા. અને શીતબા ધામમાં ગયા પછી વસ્તા ખાચરને એમ થયું કે હવે હું બીજું ઘર કરું. એટલે વસ્તા ખાચરે બીજું ઘર કરવાની તૈયારી કરીને એના કાકા માચા ખાચરને ખબર પડી કે અમારી ભાણી શીતબા, એનો આ ભાણીયો નાનો અને આ બીજી સ્ત્રી લાવશે તો આ છોકરા નહીં હાચવે. એટલે એનો મગજ ગયો, એવો મગજ ગયો કે વસ્તા ખાચરને મારવા તૈયાર થયા. એ કે મૂકો નહીં, મારી નાખું, કે બીજું ઘર કરીને તારે શું કરવાનું છે, કે આ નાના છોકરાનું હું. ને વસ્તા ખાચરને બીક લાગી કે કાકો છોડશે નહીં. પછી મહારાજને શરણે વિયા ગયા ને મહારાજને કે મને ઉગારો, મારે જે થયું તે. પછી મહારાજે માચા ખાચરને બોલાવ્યા અને કહ્યું કે માચા ખાચર, આ શું થયું? તો કે મહારાજ, પણ પેલો પાણીઓ નાનો છે અને બીજું ઘર કરે છે, એ છોકરાનું હું તો એના માટે કહું છું. મહારાજ કે વાત બરાબર છે, પણ હવે ગ્રસ્ત માણસ છે, એને હવે આખી જિંદગી ઘરમાં સ્ત્રી નહીં, કોણ રોટલા કરે, આ બધું હવે એમને જોવાનું. તમારી જેમ બધા નિષ્કામી ન હોય, તમે આટલા બધા આકરા થઈ અને હરિભગત થઈ અને તરવાર લઈને બેહો, આ સારું નહીં, અમે આમાં રાજી નહીં. અને તમને તો અમે કાગળ લખીને 18 પરમહંસોને બોલાવ્યા હતા ત્યારે તમે ભૂજ આવ્યા હતા, અને તમને અમે સાધુ કર્યા હતા, તમારું અચિંદ્યાનંદ સ્વામી નામ પાડ્યું હતું. તે દિવસથી અમે તો તમને સાધુ જ માનીએ છીએ, અને સાધુ થઈને આવી રીતે તરવા લઈને આવો આકરો ક્રોધ તમે કરો છો. તમને સંતને આવો ક્રોધ શોભે? અમે એક મહિના તમને સાધુ કરીને અમારી સાથે ભુજમાં અમે પીરસીને જમાડ્યા હતા, તમને આનંદ આપ્યો હતો, એ અચિંત્યાનંદ તમે સ્વયં અમે માનીએ છીએ. પછી માચા ખાચર બહુ શરમાણા, એને એમ થયું કે મારે બહુ મોટી ભૂલ થઈ, મહારાજ મારા માથે નારાજ થયા. પછી રડવા માંડ્યા, પછી હાથ જોડીને કહે છે, ભૂલ્યો મહારાજ, હું ભૂલ્યો, મારે ભૂલ થઈ ગઈ, હું ક્રોધરૂપી માયામાં આવી ગયો તમારી, મારી રક્ષા કરો, રક્ષા કરો, હવે અવસ્થાને જે કરવું એ કરે, હું કાંઈ નહીં બોલું. મહારાજ કે હવે નહીં બોલું એટલું નહીં, સાધુ થઈ જાઓ, આપણે ઘરમાં રહેવું જ નથી. આમ થાય તમે બ્રહ્મચારી છો, ઘરમાં રહીને તમારું કામ શું છે? બૈરા છોકરા કંઈ છે નહીં. તો કે મહારાજ, મારે સાધુ થવું હતું ને, મારે ક્યાં ઘરે આવવું હતું, આ તો તમે કાઢ્યો પછી મને, અમને બધાને 18 જણાને. પછી મહારાજે એમને સાધુ બનાવી દીધા. હતું એનું એ અચિંત્યાનંદ નામ પાડ્યું, ફરીવાર દીક્ષા આપી, અને પછી તેઓ સાધુ વેશમાં સંતો સાથે આજીવન રહ્યા અને ધામમાં ગયા. એની મારે તમને વાત કરવી છે, ભક્ત તણા પ્રતિપાળ. સ્વામિનારાયણ કેવા છે? ભક્ત તણા પ્રતિપાળ. એને આવડે આપણી રક્ષા કરતા, આપણું પોષણ કરતા, આપણને ઠેકાણે રાખતા, એમને આવડે. જો ભગવાન સ્વામિનારાયણ આ બધું ના સંભાળે ને તો ખૂન ખરાબ થઈ જાય, કાંઈનું કાંઈ થઈ પડે. પણ મહારાજ આપણું કાંઈ બગડવા દેતા નથી, કોઈને કોઈ દ્વારે આપણી મહારાજ રક્ષા કરી લેતા હોય છે, આપણું પોષણ કરતા હોય છે. મહારાજે આને સાધુ જ બનાવી દીધા. સંત બનીને માચા ખાચરે એટલે કે અચિંત્યાનંદ સ્વામીએ અનેક લોકોને ઉપદેશ આપ્યો, કથાવાર્તા કરી અને ખૂબ સારો સત્સંગનો રંગ ચડાવ્યો. સમય પછી સમય ગયો, ઝાલાવાડમાં ફર્યા અને બહુ લોકોને હરિભગત કરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવ્યો. થોડા વર્ષ ગયા પછી જ્યારે અચિંત્યાનંદ સ્વામીને ત્યારે શરીરમાં થયો મંદવાડ, તેણે પડાવી તેમને રાડ. શબ્દ કેવર ધ્યાન દીજે, અચિંત્યાનંદ સ્વામીને એવો રોગ થયો, એવો રોગ થયો, અને આવા સુરવીરને આકરા ક્ષત્રિય હતા, પણ રોગે એને રાડ પડાવી દીધી. આપણા શરીરમાં રોગ થાય ને ત્યારે આપણું પાણી કાંઈ હાલતું નથી, કાંઈ બુદ્ધિ હાલે નહીં, શરીર પણ હાલે નહીં, કાંઈ ન હાલે, ભાંભરડો નાખી જાય. એ તો કાંઈ ન થયું હોય ને ત્યારે ડાપણ હાલે. અચિંદ્યાનંદજીને રાડ પડાવી દીધી રોગે, એમ લખ્યું લેખકે. તેણે પડાવી તે મને રાડ, શ્રીજીએ તેમની સેવા માહી રાખ્યા છ સાધુને જાણો ચાહી. અચિંત્યાનંદ સ્વામીની સેવામાં મહારાજે છ સાધુ મૂક્યા. કેટલા? ભક્ત તણા પ્રતિ પાર. આપણે માંદા પડીએ ને આપણી સેવા જો આપણા બૈરા છોકરા કે કોઈ પણ કરે તો સમજી લેજો ભક્ત તણા પ્રતિપાર. બાકી આજકાલ કોઈની સેવામાં કોઈ ઊભું રહેવા રાજી નથી. સબ અપને અપને સંસાર કો સજા ચૂકે હે. પોતાના કામમાંથી, પરિવારમાંથી, ધંધામાંથી નવરા ન થાય એ આપણી શું સેવા કરે? એ મા બાપની પાસે ક્યાંથી બેહે? એને એનું કામ હોય કે ન હોય? ડોહાડોહી રાડ્યું નાખે, કોઈ પૂછતું નથી, અમારી પાસે કોઈ બેહતું નથી, હવે મરો એમનામ, કોઈ નવરો નહીં આ ઘરમાં તમારી પાસે બેહવા, કોઈની શ્રદ્ધા નથી, શું કામ બૂમો પાડો છો? ભગવાનને સંભારો તો જટ તેડી જાય. સંસાર, સંસારમાં તો એમ જ છે. સાધુ સંતમાંય કેટલાક એકલિયા દુકલિયા સાધુ, કેટલાક એવા સાધુની સેવાએ આ સંપ્રદાયમાં કોઈ કરતું નથી. સંસારની વાત છોડો, અને જો કોઈ આપણી સેવા કરે છે તો ભક્ત તણા પ્રતિપાળ સ્વામિનારાયણ ભગવાન સમજી લેવાના. રોગે રાડ પડાવી ત્યારે ભગવાને છ સાધુને સેવા મૂક્યા. અમદાવાદ સાભર તીરે આંબલીઓ મારયા તે ધીરે. અમદાવાદ સાભર નદીને કિનારે આંબલીઓમાં સ્વામીને રાખ્યા છે, સસાધુ સેવા કરે છે, સાભર નદીમાં નાહી લે છે. સંતો તો પહેલાં આવી રીતે વનમાં રહેતા, શરીરે સારું નથી, પીડા બહુ થાય છે. એમ કરતાં કરતાં સમય ગયો ને એવામાં અમદાવાદમાં મંદિર થયું, અને એની પ્રતિષ્ઠા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં ગયા અને મહારાજે સમાચાર મોકલ્યા કે અચિંત્યાનંદ સ્વામી ને એમના સાથે રહેનારા સાધુ બધા અહીંયા આવો, ઉત્સવમાં બોલાવ્યા. અને પછી જ્યારે કાંકરીએ ચોરાશી કરી ત્યારે શ્રીહરી ત્યાં એક મોટા મંચ ઉપર બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં અચિંત્યાનંદ સ્વામીને મહારાજ તેડી લાવ્યા હતા. અને સૌ દેખે એ રીતે ધ્યાનના અંગવાળા આ અચિંત્યાનંદ સ્વામીને શ્રીહરીએ સભામાં ઊભા કર્યા. સ્વામી ઊભા થાવ, કાંકરિયા સરોવરે આ ઘટના બની છે. અચિંત્યાનંદ સ્વામી ઊભા થયા, મહારાજ પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે મહારાજ કહે છે કે સંતો હરિભક્તો બધા સાંભળો, આ અચિંત્યાનંદ સ્વામીના દર્શન કરો બધા. આ તો રામાનંદ સ્વામીના નીચેવાળા કૃપાપાત્ર છે, એટલે એમના દ્વારા સત્સંગમાં આવ્યા છે. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર છે, અને આ સંત કારિયાણી ગામના ગામધણી કાઠી દરબાર હતા. એમણે આ સત્સંગ થયા પહેલા પણ નિષ્કામી વ્રતને દ્રઢપણે પાળ્યું છે. એમ મંચ ઉપર બેઠા બેઠા મહારાજ અચિંત્યાનંદ સ્વામીના વખાણ કરે છે. આ જીવન બ્રહ્મચર્ય પાળનાર આ અચિંત્યાનંદ સ્વામી અમારા મોટા ગુરુ ભાઈ છે, એવું બોલે છે મહારાજ. આ એમની ઉદારતા છે સ્વામિનારાયણ ભગવાનની. માણસોનું આ કામ નથી, આ તો ભગવાનનું કામ છે. હવે રામાનંદ સ્વામીના શિષ્ય હતા ત્યારે તો એ ગ્રસ્ત હતા, પછી મહારાજે પોતે એને દીક્ષા આપી, પોતાના શિષ્ય બનાવ્યા છે, પોતે નામ આપ્યું છે અચિંત્યાનંદ સ્વામી. તો પણ મારા શિષ્ય છે, મેં દીક્ષા આપી છે એવું ગૌરવ લેતા નથી, અને એમ કહે છે કે આ તો એ રામાનંદ સ્વામીના શિષ્ય છે અને અમારા મોટા ગુરુભાઈ છે. એટલે આવું મહારાજનું કામ છે. 52માં લોકો રામાનંદ સ્વામીના શિષ્ય થયા ને, મહારાજ તો 56માં આવ્યા, એટલે 4 વર્ષ જૂના કહેવાય ને એટલે મોટા ગુરુભાઈ કહેવાય છે ને. મહારાજને બીજાને મોટા કરવા, બીજાને માન દેવું, બીજાના વખાણ કરવા, એમાં જરાય સંકોચય નથી ને શરમય નથી ને ડરય નથી. અને આપણને એ બધું વળગ્યું હોય, આપણે તો આપણે તારે. મહારાજ કહે છે કે આ અચિંત્યાનંદ સ્વામીએ એ આખી ઝાલાવાડમાં સત્સંગ કરાવ્યો છે. સ્વામીને આભારી છે, સ્વામીના પ્રયત્નોને આભારી છે કે આખો ઝાલાવાડ સત્સંગી થયો છે. આ અચિંત્યાનંદ સ્વામીનું પ્રારબ્ધ ઘણું કઠણ હતું. હવે એવું બોલ્યા જોઈએ, પ્રારબ્ધ ઘણું કઠણ હતું પણ અમારી આજ્ઞાથી તેઓ સાધુ થયા અને સત્સંગનો પ્રચાર કર્યો. તેથી આમનું બધું પ્રારબ્ધ અમે ફેરવી નાખ્યું છે. ભક્ત તણા પ્રતિ પાર, પ્રારબ્ધ ફેરવી નાખ્યું. પ્રારબ્ધ બાકી એવો નિયમ છે, પ્રારબ્ધ ભોગવવું જ પડે. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. વડતાલ આવો, ભક્ત ચિંતામણીની કથામાં હું ધર્મ અને ભક્તિ દુઃખી થાય છે એ વાત કરીશ. ત્યારે ધર્મદેવ કહેશે, દેવી પ્રારબ્ધના દુઃખ ભોગવવા પડે, મોટા મોટા એ ભોગ્યા છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. આપણે જોવાનું કહે છે, કાશીએ જઈને કાશી વિશ્વનાથનો આપણે રુદ્રી કરાવીને યજ્ઞ કર્યો તોય કાંઈ જરાય સુખી થયા નહીં, કોઈ દુઃખ ગયું નહીં. માટે દેવી ધીરજ રાખો, બીજો કોઈ ઉપાય નથી. ધૈર્યરૂપી નાવથી જ દુઃખ દરિયાને તરી શકાય છે. પ્રારબ્ધ ભોગવ્યા વગર કોઈને છૂટક્યો નથી. આવી વાત છે, છતાંય સ્વામિનારાયણ ભગવાન આપણા પ્રારબ્ધ ફેરવી નાખી આપણને સુખિયા કરે છે. ભક્ત તણા પ્રતિપાળ, આવા ભગવાનને કેમ ભૂલવા? આવા ભગવાનનો મહિમા નહીં રાખીશું ત્યારે કોનો રાખશું? બીજા કોનો રાખશું? માયાનો રાખશું? પંચવિષયનો રાખશું? ખાનપાન ભોગનો માન સન્માનનો રાખશું? આ બળીને રાખ થઈ જાય એવા મડદારૂપ શરીરનો મહિમા રાખશું? સંસારનો મહિમા રાખશું? આ હડેલા સ્વાર્થી સગાવાલાનો મહિમા રાખશું? કોનો મહિમા રાખવો છે આપણે? આવા ભક્તપતિ પાળ પુરુષોત્તમ નારાયણનો મહિમા નહીં ગોખીએ, મહિમા નહીં રાખીએ, એને માટે નહીં જીવ્ય તર્ક જીવશું કોને માટે? એલા હજબ ગજબની વાત છે. હે કે અમે એનું પ્રારબ્ધ ફેરવી નાખ્યું છે. તેનું પ્રારબ્ધ તો એવું હતું, રૂવાડે રૂવાડે પડે જંતુ. કેવું પ્રારબ્ધ હતું? રૂમાળે રૂમાળે કીડા પડે એવું, રૂમાળે રૂમાળે જંતુ પડે એવું પ્રારબ્ધ હતું. કે તેને ફેરવી નાખીને અમે થોડું દુઃખ થવા દીધું. સમે હોળીનું કાંટે મટાડ્યું, થોડુંક દુઃખ થવા દીધું. પાપ હતું તે છેટે નસાડ્યું, સોળીનું દુઃખ અમે કાંટે મટાડ્યું. કારણ આખી ઝાલાવાડ એને લઈ સત્સંગી થઈ જાણો સહી. આખી ઝાલાવાડ આ સ્વામીને લઈને અમારા સત્સંગી થયા. સંતોને આ બહુ મોટો બેનિફિટ છે જીવનમાં. કોઈને ભગવાન ઓળખાવો, ભગવાનમાં જોડો, ભગવાનમાં એને હોય એના કરતાં દોરાવાય પ્રીત વધારી દો, એને ભગવાનનો મહિમા હોય એમાં થોડુંક ઉમેરી દો, તો પુરુષોત્તમ નારાયણ સાધુ ઉપર રાજી થાય છે. પ્રારબ્ધ સાધુનું ફેરવી નાખે. આ છે, બધા ગ્રંથોમાં આ વાત દેખાય છે. આખી ઝાલાવાડ એને લઈ સત્સંગી થઈ જાણો સહી. તે બધાયનું પુણ્ય એમને એમ સહુ માની લેજો મને. એ બધાયનું પુણ્ય આ સ્વામીને, કેમ જે સ્વામીએ સત્સંગ કરાવ્યો એમ બધા માની લેજો. કે છે શ્રીજી મંચે ઉભા રહી એમ બોલ્યા ઊંચે સાદે સહુ સુણે તેમ. મંચ માથે ઉભા રહી ઊંચે અવાજે બધા સાંભળે એમ બોલ્યા. ભક્ત તણા પ્રતિ પા, આવા ભગવાન આપણને મળ્યા છે. હવે આપણે બીજે ક્યાં પ્રેમ રાખીશું? બીજામાં શું લેવાનું છે મને એ તો કહો. આપણા હગાવાલા શું આપણને શ્વાસ નાખી દે એમ છે મને કહો તો ખરા. એ શું સારું કરીએ કે મારું તમારું? આપણા હગાવાલા સ્ત્રી છોકરા પતિ મા બાપ ભાઈ બેન ભાણિયા ભાણકી આપણું એક દોરાવાય પાપ લઈ શકે ખરા? હા કે ના? એક દોરાવાય આપણું દુઃખ એ લઈ શકે, ટાળી શકે ખરા? અને સ્વામિનારાયણ તો ક્યાં હેત રાખશું? ભૂલી ન જતા હો પાછા ભાઈબીજ, મારા ભાઈ ભાઈબીજ ભૂલતા નહીં. આ આઠ દી ઉતાવળીને કાંઠે આપણે આવો જ્ઞાન યજ્ઞ કરીએ અને આપણે અતિ પવિત્ર થઈ જઈએ છીએ, પછી અહીંથી જઈને પાછા બધું ભૂલીને એવા બગડી જઈએ છીએ કે પૂછો મત મારા ભાઈ. અહીંથી નાઈ ધોઈને પવિત્ર થઈને આપણે જઈએ પછી એવા ને એવા આવતી દિવાળી સુધી પવિત્ર રહેવું જોઈએ, ક્યાંય ડાઘો નહીં લાગવા દેવાનો. એવા સાવધાન રહીએ તો મહારાજ બહુ રાજી થાય. આખી ઝાલાવાડમાં એને સત્સંગ કરાવ્યો છે એનું બધું પોઈન સ્વામીને અમે દઈએ છીએ, એમ ઊંચે સાદે બોલે. અને સાગરમાં એમ લખ્યું છે કે એક જીવને ભગવાનને રસ્તે વાળો તો આખા બ્રહ્માંડને તાર્યાનું પુણ્ય મળે છે. અને કંઈક ન કરવાનો ધંધો કરીને એકાદાની કંઠી તોડાવી નાખો, એકાદાને સત્સંગ છોડાવી દો તો આખા બ્રહ્માંડને બુડાડી માર્યાનું પાપ લાગે છે. સંતોની એવી સઘળી ક્રિયા એ કુસંગી દેખી સત્સંગી થાય. આપણા વાણી અને વર્તન અને જીવનથી જ બીજાને ઉપદેશ મળે ને બીજા સત્સંગી થઈ જાય. અને જો એવા વાણી વર્તન હોય તો આપણા વાણી વર્તન અને જીવનથી જ બીજાને અભાવ આવે ને સત્સંગી હોય તો કંઠી નાખી દઈને પૂજા પડી મૂકીને ભાગી જાય. વાત આટલી બધી છે વર્તનમાં. ભગવાન શ્રી હરિએ આવા વખાણ કર્યા ચિંત્યાનંદજીના અને એનું પ્રારબ્ધ ફેરવી નાખ્યું. આમ કહીને શ્રીહરિએ સૌની વચ્ચે એમની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારે અચિંત્યાનંદ સ્વામીએ પણ બે હાથ જોડ્યા છે મહારાજને, બે આંખીમાંથી પ્રેમના આંસુ ઉયા જાય છે. હે મારા નાથ, આપની કૃપાથી આજ મારા અંતરમાં પરમ શાંતિ વર્તે છે. આવું બોલ્યા, પરમ શાંતિ વર્તે. હવે આ જગતમાં તમારા પ્રતાપે મારે કોઈ પ્રકારની આસક્તિ નથી, કોઈ પ્રકારનો મોહ નથી, કોઈ પ્રકારની ઈચ્છા બાકી નથી. પૂર્ણ કામોહમ, પૂર્ણ કામોહમ. મહારાજ આપને ઈચ્છા થાય ત્યારે ધામમાં લઈ જજો, તૈયાર બેઠો છું. જોઈ લો સ્વામિનારાયણનો પ્રતાપ, જોઈ લો સત્સંગનો પ્રતાપ. રૂમાળે રૂમાળે કીડા પડે એવા પ્રારબ્ધ હોય એ પણ પૂર્ણ કામોહમ, પૂર્ણ કામોહમ થઈ જાય છે. આ સત્સંગ દિવ્ય છે. મૂકી સત્સંગને દૂર જાવું નહીં, ડાપણ કરવું નહીં, વાયડાઈ કરવી નહીં. મરવાનો ધંધો હું કામ હાથે કરીને કરવો? તૈયાર બેઠો છું મહારાજ લઈ જજો. પછી કાંકરિયાની ચોરાસી કરી ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પધાર્યા. તે દિવસોમાં આ અચિંત્યાનંદ સ્વામી સંતો સાથે ફરતા 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 ગુજરાતના બામણ ગામમાં આવ્યા. પછી ત્યાં જ સ્વામી રોકાયા ત્યાં અને ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ જોડી રાખતા હતા. એમ કરતા સંવત 1878 ફાગણ વદ 14 નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ક્યારે થઈ? ફાગણ સુદ 3 અને આ ફાગણ વદ 14. તે દિવસે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં એ જોડાઈ ગયા. ખેડા જિલ્લાના બામણ ગામમાં અનંત મુક્તો સાથે મહારાજ એમને તેડવા પધાર્યા. લ્યો આટલા દિવસ જ રહ્યા, 25 દિવસ જેવું રહ્યા અને મહારાજ ધામમાં લઈ ગયા. અચિંત્યાનંદ સ્વામી ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રીહરિની સાથે વિમાનમાં બેસી સદાને માટે મહારાજના આનંદમાં અક્ષરધામમાં ડૂબ્યા. પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાલ, પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાલ. હવે ચોપાઈ છે એ સાંભળ્યા જેવી છે. જેણે ઓળખ્યા અક્ષરપતિ, જાણો તેની અક્ષર પ્રાપતિ, જેને ઓળખ્યા અક્ષર પતિ, જાણો તેની અક્ષર પ્રાપતિ, આવાસમાં જે રહી ગયા. અક્ષરપતિ મહિમા વર્ષ, મહિમાનો મીનિંગ એ થાય છે કે ભગવાનને જેવા છે એવા યથાર્થ ઓળખવા. ઓળખવામાં ખામી છે એટલે વાસના રહી છે. જેથી ભગવાન ઓળખાઈ જશે જેવા છે એવા, ત્યારે વાસના ક્યાંય નહીં રહે. જેણે ઓળખ્યા અક્ષરપતિ, જાણો એની અક્ષર પ્રાપ્તિ. ભગવાન ઓળખ્યાનું ફળ તો કે અક્ષરધામ મળે. આવા સમામાં જે રહી ગયા એના જેવા કોઈ અભાગ્ય નહીં. અક્ષરપતિએ આ વખતે આ ધરતી ઉપર આવીને અનેક જીવોના ઉદ્ધાર કરી નાખ્યા, અને તું રહી ગયો એલ્યા, આપણે રહીને જ જાવું. ભજો ભાવે કરી આજ આપણે આપણું કામ કાઢી લેવું છે. આ જન્મમાં પૂરું કરી નાખવું છે, હવે બાકી નથી રહેવા દેવું. હવે બીજી માં કરવી નથી, કોઈ માના ઉદરમાં ગર્ભવાસમાં મળમૂત્ર ખાવા જવું નહીં. હવે તો મહારાજના દિવ્યાનંદને માણવા સદાને માટે અક્ષરધામમાં આપણા બહેણા નાખવા જ આપણે, મુક્તો ભેગા. માટે સાવધાન. ભીમજી ભગત મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખે છે, આપે દર્શન દાસને પ્રિય ભક્ત રહે જો દૂર, અલૌકિક ઐશ્વર્ય તેને દેખાડે જેમ હજૂર. કેવા ભગવાન સ્વામિનારાયણ કે પોતાના ભક્ત દૂર દૂર દેશમાં રહેતા હોય તો પણ તેને ત્યાં પોતાના અલૌકિક ઐશ્વર્ય બતાડે કે જાણે હાવ ભેગા રહેતા હોય એમ. વડોદરાના ઉમૈયાબેન કેટલા દૂર, પણ ભગવાન હાવ એને ઘરે રહેતા. બોલો, મોંઘીબા, પાર્વતી, શ્યામબા, ઉમૈયાના બાપા સદાશિવભાઈ, ગોપાલ સ્વામીને સાથે મહારાજ એને ઘરે રોજ જમતા. સદાબા કેરાના સમાધિનિષ્ઠ, મોટીબા લાડુબા ગઢપુર, કરણીબા ધમણકાના, મીણબા કરિયાણાના, રાયબા કુંડલના, બધા નિરાવણ દ્રષ્ટિ હતી. મહારાજ આખો દી અને ભેળા રહેતા. આમય ભગવાન દેખાય અને ક્યારેક ક્યારેક એમને રાજી કરવા દિવ્ય રૂપે ભગવાન સ્વામિનારાયણ ભલે ને ક્યાંક બીજે હોય તોય એને ઘરે બે બે ત્રણ દિન દી રોકાઈ જતા, થાળ જમતા ને સુખ આપતા ને પછી અદૃશ્ય થઈ જતા. આવું ભીમજી ભગત નોંધે છે, હું નથી નોંધતો. પ્રત્યક્ષ તેને બારણે આવી ઉતરે અરબેલ, પ્રત્યક્ષ આવે, પ્રગટ થઈને આવે અને બારણે એને ઘરે ઉતરે. થાળ જમે તે હજન નો કરે રસિયો જી રંગરેલ, એક દિવસ બે ત્રણ સુધી આપે છે દર્શન દાન, પરચો આપી પછી પ્રભુજી થાય છે અંતર ધ્યાન. દિવ્ય દેહ આવીને બે ચાર દિવસ રોકાઈ જાય, થાળ જમે, એમને સેવાનો લાભ આપે, અલૌકિક આનંદ આપે ને પછી અંતર ધ્યાન થઈ જાય. આવું ભીમજી ભગત કહે છે. આ એને જોયેલું, અનુભવેલું, જાણેલું. આવા ભગવાન સ્વામિનારાયણ. બોલો, આપણે મહારાજનો મહિમા રાખશું કે બીજાનો? આપણા દેહનો મહિમા છે એટલો મહારાજનો રાખશું કે થોડોક વધુ? આ શરીરનો જેટલો મહિમા છે, આંખનો, નાકનો, કાનનો, ગળાનો, પેટનો, સ્વાસ્થ્યનો, એટલો કે થોડોક વધારે. પછી ધનનો જેટલો રાખીએ એટલો કે થોડોક વધારે, ધનનો, ધંધાનો. પછી પુરુષો સ્ત્રીનો રાખે ને સ્ત્રીઓ પુરુષનો મહિમા રાખે એટલો જ મહારાજનો રાખશું કે થોડોક વધારે. પછી સ્ત્રી પુરુષને જે છોકરા સૈયા થયા હોય એનો મહિમા એને બહુ હોય એટલો મહારાજનો રાખશું કે એથી વધારે. છે બધું આવું. આવા ભગવાનનો મહિમા ન રાખીએ ત્યારે કોનો રાખીએ? બીજા શું આપણને હાલે? એ શું આપણું કલ્યાણ કરે? કલ્યાણ કરે એવા તો પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એક જ છે હો આપણે માટે. માટે આપણે એક ભગવાન સિવાય બીજી બધી જ માયામાંથી આસક્તિ તોડીને પુરુષોત્તમમાં આસક્તિ કરવી છે. વાત આ પાકી છે. ઘણાને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા થઈ જાય, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માને એટલે કોઈ દેવ દેવી અવતારોને જરાય ગણે નહીં, જેમ તેમ બોલે અને પોતાને દેહને પાછો બહુ ગણે. બૈરા છોકરામાં તો પાછો માળો લટ્ટું હોય. અવતાર અવતાર બવતાર કાંઈ નહીં, હું તો અવતારી ન. તે અવતાર કરતા તારા બૈરા છોકરાને ધંધા પાણી મોટા થઈ ગયા, હાલી નીકળ્યો છો તે. લબાડ ખોટા જ્ઞાનવાળા દંભી સાલા બહુ ઝાઝા છે એવા આ સત્સંગમાં. આ બધા લબાડ ભાન ભૂલી ગયેલા, આડે રસ્તે ચડી ગયેલા. કોકે ચડાવ્યું મેં કે ચાવી દઈને ટાઈટ કરીને, સમજ્યા? આવું બધું ટોળું બનાવનારા કોક કોક ગુરુઓ છે. મૂર્ખાના ટોળા ઊભા કરી દે ને માળા ધોળ ધોળ જ કરે ને ધૂણ ધૂણ જ કરે. ભૈરા છોકરાને મહાન ગણે ને અવતારો નાના ગણે એવા. માટે એવા મૂર્ખા ન થશે હો, સમજો. આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનવાના અને બધા અવતાર એના જ છે એમ સમજવાનું. એના અવતારને, એના ભક્તોને, એણે જેને જેને દેવ દેવીઓ વગેરેને ઐશ્વર્ય આપ્યું છે એ બધું સ્વામિનારાયણનું છે. સ્વામિનારાયણ જ સર્વના ઉપરી છે. આપણે સ્વામિનારાયણમાં પ્રીતિ કરવાની છે. પણ ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુનો અભાવ કે નિંદા ટીકા કરવાની નથી. નિંદા ટીકા તો પંચવિષયની કરવાની છે, માયાની કરવાની છે, માનની કરવાની છે, લોભની કરવાની છે, ક્રોધની કરવાની છે, ઈર્ષ્યાની નિંદા કરવાની છે, રાગદ્વેષની નિંદા કરવાની છે, ખોટી મોટે દંભ ડોળ એની નિંદા કરવાની છે. પરમેશ્વર અને પરમેશ્વરના અવતારોની નહીં. ભગવાનમાં તો આપણે બરાબરના પ્રેમથી જોડાવાનું છે. પાકું શું અદ્ભુત વાત છે. હવે ભીમજી ભગત મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખતા એવું લખે છે, બંધી કાને હરિજનને કોઈએ નાખ્યો હોય એ ભૂપાળ, પ્રગટ થઈને મહાપ્રભુ તેને છોડી મેલે તત્કાળ. લ્યો, કોઈ પોતાના ભક્તને જો કોઈ રાજાએ કે કોઈ માથાભારે માણસે કે કોઈ લૂંટારૂએ બાનમાં રાખ્યા હોય, જેલમાં પૂર્યા હોય, આવરી રાખ્યા હોય, પૂરી દીધા હોય, તો ભગવાન સ્વામિનારાયણ એને છોડી આવે છે. છોડી મેલે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કાલીગામ પેલા બાવાએ નહોતા ઘરમાં પૂરી દીધા, પેલા જતના રૂપે આવીને મહારાજે બેન છોડાવી મૂક્યા. બોલો, અરે બુરાનપુરના હરિભક્તોને ત્યાંના રાજાએ જેલમાં પૂર્યા હતા, મહારાજે એને છોડાવ્યા. વિસનગરના ભક્તોને પણ મહારાજના ભક્તો જાણીને ત્યાંના સુબાએ બેહાડી દીધા હતા તડકે, જેલમાં પૂર્યા હતા, મહારાજે જૈન છોડાવી દીધા. કાશીદાસ બોચાસણવાળાને જેલમાં પૂર્યા હતા, મહારાજે જૈન છોડાવી દીધા. વડોદરાના નાથ ભક્તોને જેલમાં પૂર્યા હતા, મહારાજે છોડાવ્યા. કાનમ પ્રદેશના માંગરોળ ગામના એક બેચર પટેલ હતા, એને પકડીને પૂરી દીધા હતા. ભગવાન છોડાય એવા એ કહે છે, પ્રગટ થઈને મહાપ્રભુ તેને છોડી મેલે તત્કાળ, ભક્ત તણા પ્રતિ પાર. ઘેરે પોતાને મોકલે, ત્યાંથી છોડીને ઘેરે પોતાને મોકલે, પછી થાય અંતર ધ્યાન, કરે રક્ષા દાસની એવા સમર્થ શ્રી ભગવાન. શું આપણે કરીએ છીએ? મહિમા વર્ષમાં મહારાજનો મહિમા ગોખીએ છીએ. શું કરીએ છીએ? તો પછી મહિમા પાકો કરીએ છીએ. પ્રેમાનંદ કહે, રે ભક્ત તણા પ્રતિપાળ. વાલા ભક્તો, પદ પાંચમાની હવે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ અને પદ છઠ્ઠામાં પ્રવેશ કરીએ. એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરકારે, દાંત તરે દબાવે ક્યારેક શુભને રે, દાંત તરે દબાવે. तोरे रुमाल तई सुख धाम क्यार क्यों तोरे भरता तबा देव छेड़े रुमाल ने रे वर देवानी देवती दयालु रे स्वभाव से स्वामी नो पर दुख हारी रे बारी बहुना मीनो कोई ने दुखियो रे देखी न कमाई दया ते आकड़ा थाय अन्न वस्त्र रे आपी ने दुख टाड़े करुणा दृष्टि रे देखी वानज वाले डाबे हमे रे हे साय सोड़ नाखी चाले जुमना रे कर मार माल राखी कर कड़ा बोरे पर कड़े ऊपर धैली चाले वालो रे प्रेमानंद नो हेली પહેલા ઓલા ટેલર બતાવવાને તો થોડુંક અમારે ચેષ્ટા પણ તાજું થાય. હા, અમારે બહુ ડાયા આપણે મોબાઈલ બોબાઈલમાં જોયું હોય પણ આવા મોટા પડદા ઉપર જોઈએ તો ઘડીક આમાં મજા આવી જાય. બે ટેલર બતાવે પહેલા. વાહ વાહ, આજ તમને મુખમાં દેવાનું. રામદાસભાઈ સાપો બંધ તારીખની રાહ જોઈશ.
ચરણે શીશ નમાવું નવતમ લીલા રે નારાયણની ગાવે જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે પોતા આગળ રે સભા ભરાય બેસે તેમની ભેળા રે ચપટી વગાડી ગાય શીખ ખાય રે મુખ પર આડો દઈને ચાલે જમણા રે કરમા રૂમાલ રાખી રૂણી રીતે રે જમે દેવના દેવ શ્રદ્ધા ભક્તિ રે પતિ ઘણી પી રસ્તા તે કોઈ પીતે રે શીખશે સુનશે ગાશે પ્રેમાનંદ નો રે સ્વામી રાજી થશે સહજાનંદ સ્વામી મહારાજ.
આ ચેષ્ટા કેવી નહીં, ક્યાંથી ક્યાં વહી જાય સીધી. આજે તો વાહ વાહ. ડિયર બોલ, વોટ ડિયર બોલ? લ્યો, આજે સંતો તમને ડિયર બોલ મોઢામાં આપવાના છે. શું આજકાલ નવી નવી આઈટમો આવે છે. આ હા હા, એટલે આ ડિયર બોલ એમ ને. ખોલ મોઢું ખોલ તને દિયે ડિયર બોલ ખોલ. એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરખા રે ગાવે નિજ સંભારી. સુખજી સરખા બ્રહ્મરૂપ થઈ ગયેલા, બ્રહ્મમાં નિષ્ઠા પામેલા, પરમ આનંદને પરમ શાંતિનો અનુભવ કરવાવાળા આ સુખજી જેવા મહા મોટા યોગી પણ એ બ્રહ્મના મહાઆનંદમાંથી નીકળીને પરબ્રહ્મ નારાયણની ભક્તિ સેવા કથા કીર્તન ચરિત્રમાં ડૂબ્યા, ભાગવત ભણીને માંડ્યા કથા કરવા, બ્રહ્માનંદ ભૂલી ગયા પરમાનંદમાં પડ્યા, મોટો ભાગવત ગ્રંથ ભણ્યા, એ છે પરમાત્માની એક મહિમા, એક લીલા ચરિત્રની જોરદાર આમ કહેવાય આસક્તિ ખેંચાણ. આત્મા રામચ મુનિયો निर्ग्रंथा अप्युरुक्रमे कुर्वंत्य हेतु किम भक्ति मित्थम भूत गुणो हरि। वाला भक्तो, जे मोटा पुरुषो निजात्मा में आराम पाम्या होय, जेनी तमाम ग्रंथिओ गळी गई होय, कोई जेने आसक्ति होय नहीं, संपूर्ण ब्रह्म रूप थया होय, एवा मोटा पुरुषो पण कोई पण कारण विना परमेश्वरनी भक्ति करे छे। એટલે કે કોઈ પણ ભગવાન પાસેથી લેવાની ઈચ્છા વિના, કાંઈ પણ લેવાની ઈચ્છા વિના ભગવાનની ભક્તિ કરે છે। કુર્વંતી અહેતુ કિમ ભક્તિ, કેમ એમ? તો કે ઇથમ ભૂત ગુણો હરિહિ, એ ભગવાન એવા જ છે કે એમાં ન કરવું હોય તોય હેત થઈ જાય છે, એને ન જોવા હોય તો એ બાજુ જોવાઈ જાય છે, એની પાસેથી કાંઈ જોતું નથી પણ એના વિના રહેવાતું નથી। ઇથમ ભૂત ગુણો હરિહિ, બોલો, ઇથમ ભૂત ગુણો હરિહિ, ઇથમ ભૂત ગુણો હરિહિ, એવા એ હરિ છે। પરિનિષ્ઠિતોપિ નૈર્ગુણ્ય, ઉત્તમ શ્લોક લીલિયા, ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ ધીતવાન, સુગજી સરખારે ગાવે ની સંભારી। હું નિર્ગુણ બ્રહ્મમાં પરિનિષ્ઠા પામ્યો હતો, પરંતુ જેમની ઉત્તમ લીલા છે, ઉત્તમ કીર્તિ છે, એવા પરમેશ્વરના ઉત્તમ લીલા ચરિત્રોથી પકડાઈ ગયું છે ચિત્ત, જેનું ગ્રહણ થઈ ગયું છે ચિત્ત, જેનું એનાથી ખેંચાયો થકો, હે રાજા પરીક્ષિત, હું સુખદેવજી પોતે આવડું મોટું 18,000 શ્લોકનું ભાગવત ભણ્યો અને તને ભગવાનના ચરિત્ર સંભળાવવા બેઠો, સુખજી સરખારે ગાવે નિત સંભારી। શ્રીજી મહારાજ એવું કહેતા હતા, આપણા મનમાં જગતની વાસના વસી ગઈ છે, ભરાઈ પડી છે, એનાથી મન છે ને દુર્ગંધીવાળું થઈ ગયું છે, એને ભગવાનના ચરિત્રને મનમાં વસાવીને સુગંધીવાળું કરવું જોઈએ। મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, વચનામૃત પ્રથમનું 38મું વાંચું છું, જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ। દાખલો આપ્યો, એક્ઝામ્પલ, તલ હોય ને, તલ, એ તલને ફૂલ ભેળા કરી અને રાખી મેલે, પછી એ ફૂલની જે સુગંધી છે એ કોન્ટેક્ટથી તલની અંદર પ્રવેશી જાય, પછી એ તલનું તેલ કાઢે, એ ફૂલેલ બને, અત્તર બને। મોગરાના ફૂલ ભેળા તલને જો રાખે અને મોગરાની સુગંધીને એ રીતે તલમાં વસાવે, વાસ કરાવે, અને એનું પછી એ તલનું તેલ કાઢે, તો એ મોગરાનું અત્તર બને। આ દાખલો અહીંયા આપે છે, જેમ ફૂલે કરીને તલને વાસે છે, કેતા ફૂલની સુગંધીને તલમાં પ્રવેશ કરાવી દે છે, એમ આપણા મનમાં ભગવાનના ચરિત્રને મહિમાએ સહિત સંભારી સંભારીને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણા મનમાં વસાવી દેવો જોઈએ। આવી ગઈ વાત ધ્યાનમાં? તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત સ્મરણ ગાન કીર્તન જે કહો તે રૂપ ફૂલને વિશે વાસવું, અને ભગવાનના ચરિત્ર રૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મેલવું, તે સાલું નીકળી જ ન શકે ને, પ્રોગ્રામ જ એવા ગોઠવી દેવાને, આ હવારમાં જો ને પ્રભાત ફેરીથી માંડીને ધબધબાવીને રાતે પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી કેવું શિડ્યુલ ટાઈટ ગોઠવી દીધું છે, મન જાય ક્યાં? બોલો, ખબર નહીં પડે લાભ પાંચમ આવી જશે, જોજો, તો આજ બે તું વરાય આવી ગયું, લ્યો પાંચમો દિવસ, કઈ વાત લાગી? વાલા ભક્તો, પરમ દિવસે આચાર્ય મહારાજ સવારના સેશનમાં પધારવાના છે, મને કહ્યું કે મારે લાભ પંચમનો એક પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, હું આગલે દિવસ આવીશ. મેં કહ્યું 8 દિવસમાં ગમે તે દિવસે પધારો. આ તો એમનામ એકડે ઠેઠ સભા બેઠી છે આપનો લાભ લેવા. તો ચોથેને દિવસે સવારના વારે આચાર્ય મહારાજ આવશે, આપણને દર્શન દેહે, આશીર્વાદ દેહે. વાલા ભક્તો, મહારાજ આપણને એવું શીખવાડે છે કે વાલા ભક્તો, અમારા લીલા ચરિત્રોમાં તમારે તમારા મનને ગૂંચવી મેલવું, ફસાવી દેવું, એટલે એમાંથી નીકળી છે કે નહીં ને એને જ ગૂંચવાઈ ગયું કહેવાય કે નહીં. ભગવાનના ગાંઠ મનમાં કર્યા જ કરવા. એક સિમોન બીજો કરવો, બીજો સિમોન ત્રીજો કરવો, ત્રીજો સિમોન ચોથો કરવો, ચોથો સિમોન પાંચમો કરવો, પાંચમો સિમોન છઠ્ઠો કરવો, છઠ્ઠો સિમોન હાથમો કરવો, હાથમો સિમોન આઠમો કરવો. કરે જ કરવાના, સમજી જાવ ને. એમ મનને નવરું રહેવા દેવું, મનને, હા મનને નવરું રહેવા દે તે બીજું કરવા જાય ને એમ કહું. એમ કહીને પછી શ્રીજીએ ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું. એકવાર મેં કહ્યું હતું એટલે અત્યારે નથી કહેતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા ભગવાનની વાતો તથા ભગવાનના દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે એક જ દિવસના, તો પણ તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તેનો તો પાર જ ન આવે. આવે એન્ડ? એ સુખ ખૂટે, એ ચિંતવન ખૂટે, એ વાત પૂરી થાય ખરી? લૂટ્યા જ કરો ને આનંદ ખૂટે જ નહીં ને. અને તે એવી રીતે સંભાળવા, પાછું એ શીખવાડે છે, જજો એવી રીતે સંભાળવા કે આ ગામમાં આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન રામચંદ્ર ગયા હતા એમ કે છે નહીં, આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ હતી એવું બોલે છે. જો પોતે પોતાનું ભગવાન પણ હાવ ખુલ્લું જાહેરમાં છૂટું મેલ્યું. કેમ તમારે સંભાળવા ભગવાનના લીલા ચરિત્રો? તો કે છે, આ ગામમાં આવી રીતે મહારાજ અને પરમહંસની સભા થઈ હતી. સમજ્યા? એવું ન બોલ્યા કે આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ ગયા હતા એમ સંભાળજો, એમ કીધું. અને આવી રીતે મહારાજની પૂજા થઈ હતી, ને આવી રીતે ત્યાં મહારાજે વાતો કરી હતી, આવું મહારાજ બોલ્યા હતા, આમ લટકું કર્યું હતું, તેમ કર્યું હતું. આ સંભાળ સંભાળ જ કરવાનું. ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. કેટલી વાર? વારંવાર બોલો. થશે કે પાછું બીજું વિચારવામાં ને બીજું જોવામાં આપણે સમય બગાડી કાઢવાના, શું કરવાના? એ ભાઈ પાકું કરીને કયો મહારાજ કેમ કરવાના છે આપણે, કે લોચા મારવાના છે? વારંવાર સંભાળવા. અને જે ઝાઝુ નો સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ને આપણે ઝાઝુ કઈ સમજી શકીએ એમ છીએ નહીં, આપણા માટે આ જ સારું છે, એ જેવો બીજો ઉપાય નથી. માટે પકડો. એવા કરે રે ચરિત્ર પાવન કારી સુખજી સરખારે ગાવે નિત સંભારી. જો ને ગોપાલ સ્વામી કેવા મહાન, એ ભગવાનના ચરિત્રમાં કેવા ગૂંચવાઈ ગયેલા રહેતા. એણે બધા મહારાજના ચરિત્ર યાદ રાખીને મહારાજની લીલા લખી પુસ્તક. બોલો, મજા આવે એવી લીલા લખી હો સ્વામીએ. ગોપાલ સ્વામી મહાજ્ઞાની હતા, જ્ઞાનની સીમાઓ, વૈરાગ્યની સીમા હતા, પરાભક્તિની મૂર્તિ સમા હતા, વિદ્વાનોની દુનિયામાં પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્ય કરતા હતા, યોગીઓના સમૂહમાં સ્વામી ગોપાળાનંદજી મહાયોગી રાજ હતા, પરમહંસોની લાઈનમાં સર્વોત્તમ પરમહંસ હતા, સર્વે સાધુઓમાં શિરમણ હતા. છતાં સ્વામીશ્રીએ મહારાજની લીલા નામના ગ્રંથમાં શ્રીહરિના અનેક મનુષ્યચરિત્ર હલકતા હૈયે આ લેખ્યા હો. અને વાલા ભક્તો, આપણે આ સ્વાભાવિક ચેષ્ટાની કથા તૈયાર કરીને એમાં ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલા નામના ગ્રંથમાંથી આપણને અનેક ચરિત્રો સાંપડ્યા, આ કથામાં લીધા છે બહુ મનુષ્યચરિત્રો મળ્યા. બોલો, સુખજી સરખા ગાવે, ગોપાલ સ્વામી જેવા ગાવે, ગુણાતીતાનંદ સ્વામી જેવા ગાવે, તો હું અને તમે નહીં ગાવે, નકરું ખાવે. ડિયર બોલ, ગાવે ગાવે કેમ નહીં ગાવે? ખરેખર ફાવે. આપણા ભાગ્યમાં આવ્યું તો આપણને ફાવ્યું. હવે ભાયતમાનંદ સ્વામીની વાત કરીએ. ભાયતમાનંદ સ્વામી હંમેશા દેહાતીત સ્થિતિમાં વર્તતા હો, બ્રહ્મરૂપ. ત્યાગ એટલે એમનો ઘરનો, વૈરાગ એટલે મૂર્તિમાન જોઈ લો, અને વચનની તો મૂર્તિ હતા. છતાં તેઓએ એમની વાતોમાં સૌથી વધારે મહારાજના મનુષ્ય ચરિત્રો લખ્યા છે. પરચા બરચાને બોમ્બ ધડાકાની વાતો નહીં લખી. ખાવા પીવા હોવાની મહારાજની જે લીલા હોય ને, હાવ માણા જેવી એ લીલા લખી. વધારે વધારે આ ડોહાએ 170 વર્ષ જીવ્યા. અને ભાયતમાનંદ સ્વામીની વાતો તમે વાંચી હશે તો તમને ખબર હશે. છેલ્લે શું લખ્યું ખબર છે એમણે? છેલ્લે શું લખ્યું ખબર છે તમને? વાંચી સંભળાવું. છેલ્લી વાતમાં તેઓએ ખુલાસો કરતા એમ લખ્યું કે પરચાની વાત તો અમે લખી નથી. શું? તે શા સારું? જે મહારાજે વાત કરી હતી એકવાર કે પરચામાં કોણ સમજે છે, હે કોણ પરચા મેં સમજે છે, એવું મહારાજ એકવાર બોલેલા. પરચામાં સમજેવો જ કોણ છે? જુઓ ને, પાણીના એક બુંદમાંથી આવો મનુષ્ય દેહ સર્વે અવયવ યુક્ત મહારાજે બનાવ્યો છે. કોઈ સમજે છે ને પરચો? બુદ્ધિ જ ક્યાં છે લોકોને? આ મનુષ્ય દેહ પાણીના એક ટીપામાંથી આવો સુંદર કોણે બનાવ્યો? આ નાનો એવો પરચો પૂર્યો છે? કોઈ આને પરચો લેતું નથી. માટે પરચાની વાત શું કરવાની કે છે? પરચો છે એને પરચો સમજતા નથી, અને નથી પરચો એને પરચો સમજે છે. આકાશમાં વાદળા ક્યાંથી આવ્યા? આકાશમાં વાદળા થાય છે પરચો ને અત્યારે છે હું? ગાજવીજ થાય છે એ શું છે? પાણી પડે છે એ શું છે? તારા આદિ ક્યાંથી થયા ને ક્યાં સમાય છે? માટે સમજે એને તો એ પરચો જ છે. તો આંખ પરચો છે, હાર્ટ પરચો છે, શરીરનું અંગે અંગ ગ્રંથિઓ સેલ પરચો છે, બોલો બધું પરચો છે. ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન બધું પરચો છે, એની ગતિવિધિ બધું પરચો છે. આ નિહારિકાઓ છે, સૂર્ય તારા આમ બધું ફરે છે, ગુરુત્વાકર્ષણ છે, બધું પરચો જ છે. ને પરચામ ક્યાં કોઈને ખબર પડે છે? અને જે બુદ્ધિહીન છે તેને તો 18 વનસ્પતિ લીલી કરી તે નજરમાં ન આવી, એને કાંઈ પરચો જ ન લાગ્યો. લીમડા લીંબોળી જ આવે, કોઈ દી કેરી ન આવે, એને પરચો ન લાગ્યો, બોલો. અને હળાહળ કળીમાં આવો સતયુગ થાપ્યો સ્વામિનારાયણ, એ પરચો નથી તારે શું છે? પણ મૂર્ખાન કાંઈ ન સમજાણું. હે મારા ભાઈ, એ 7-8 માણા ઉતાવળીને કાંઠે 8 સુધી આખો દી ભજન કરે, આ પરચો નહીતર છે હું? આ ઘોરકળી કાળમાં મોબાઈલ બોબાઈલ એક બાજુ મૂકીને ચાદર ઓઢીને બેઠા છે શેરખા બધા, આ પરચો છે? તો મહારાજ એમ કહેતા હતા કે માળો પરચામાં કોઈ કાંઈ સમજતો જ નથી, હવે બીજો શું પરચો દેવાનો કહે છે? માટે મૂર્ખને તો ભક્તનો કેરડો ને લીમડો પલાયો નજરમાં આવે. લ્યો, મને આ સમજાતું નહોતું, પણ આજ ભગવાને સમજાવી દીધું. મૂર્ખને તો ભક્તનો કેરડો ને લીમડો પાલ્યો નજરમાં આવે. સમજાણું તમને? ભગવાને આવું આવું બધું કર્યું એ કોઈ નજરમાં નથી આવતું એમ કે છે. પાણીના બુંદમાંથી આવું શરીર બનાવ્યું, વીજળી થાય, વરસાદ વરસે, 18 વનસ્પતિ લીલી કરી, આ નજરમાં નથી આવતું. એમ નજરમાં શું આવે? કોક ભગતનો કેળડો ભગવાને હાચવો હોય ને, બળવાનો દીધો હોય ને વરસાદ વરસાવીને, તો એનો પરચો માને. કોક ભગતનો લીમડો પાલ્યો હોય, સમજ્યા, હાચવો હોય, એ એને પરચો લાગે છે કે હા 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 હા, ઓલાનો લીમડો રાતે સોર કાપી જતા હતા ને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, સોરને બે હોટી મારી લીમડો હાજર રહ્યો, એમને પાલ્યો મહારાજે, હાચવો એનો કેરડો, હાચવો એ નજરમાં આવે. રાઈટ? જો સાંભળો, માટે મૂર્ખને તો આ બધા કીધા એ પરચા નજરમાં નથી આવતા. મૂર્ખને તો ભક્તનો કેરડો ને લીમડો પાલ્યો, પાલ્યો એટલે હાચવો રક્ષ્યો નજરમાં આવે, એને એ પરચો કે એમ કે છે. અને મહારાજના દર્શને અનંતના નાડી પ્રાણ લીન થઈ જતા, પણ તે જોઈને કોઈ સત્સંગી થયા નથી. ભાયાત્માનંદ સ્વામી બોલ્યા, જ્ઞાન સ્વામી નહીં, મહારાજને જોતા કંઈક ને સમાધિ થઈ જતી હતી, તોય હરિભગત નથી થયા. સાંભળો તમે, તમને નવાઈ લાગશે. સ્વામિનારાયણ ભગવાન કારેણી ગામના પાદરમાં બેઠા હતા, બે પૂંજ આમથી આવ્યા હતા. એણે મહારાજની સભા જોઈ એટલે બે પૂંજ કે એટલે આ તો એલા સ્વામિનારાયણ બેઠા છો, મારી દેશે જો એની હામું જોવાઈ ગયું ને તો સમાધિ થઈ જાય, લાકડું થઈ જાઓ. કે એક હેઠું ખોલીને હાલો આમ હબહબ નીકળી જાઓ. હેઠું ખોલીને હાલા જતા હતા, આમ નીકળી ગયા. એમાં શું થયું? એક જણાની સમાધિ થઈ ગઈ, તોય થઈ ગઈ, પડી ગયો. અને બીજો મુઠ્યું વાળીને ભાગ્યો કે આને પકડ્યો, ઠેઠ આગે જઈને ઊભો રહ્યો રાહમાં. આને સમાધિ ઉતરી પછી ત્યાં ગયો. પછી કહેલા શું થયું તું? તારે કે મેં તો બધા એ બધા તીર્થંકરો જોયા ને બધું આવું બધું દેખાડ્યું. તા કે આપણે સાવધાન રહ્યા તોય સ્વામીને જાદુ કર્યું. લ્યો ભાગ ભાગ્ય છે હાલ, નહીં તને મરાઈ જાવ. ભાગ્યા બે હજી ભાગી ગયેલા જ છે, આવ્યા જ નહીં. આવી તો સ્વામિનારાયણ ભગવાને કેટ લાઈને સમાધિ કરાવેલી, તોય કોઈ સત્સંગી થયા નહીં. કે આથી કોઈ મોટા પરચાય છે આવું કહ્યું. હવે એ કે છે, માટે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને ભગવાનનો આશરો કરવો અને ભગવાન સંબંધી વાર્તા મુખ્યપણે કરવી. ભગવાનના મનુષ્યચરિત્ર ગાવ, કલ્યાણ એમાં છે. આવું એ લોકો માનતા. પરચોઈ છે તેને પામર જાણવો, જનન ઈચ્છે હું જાણી, હે ધીર ધુરંધર ખરા સુર સાચા ખરા. પરચોઈ છે એને કેમ છે? હું પરચો ઈચ્છવાનો? આ આખું વિશ્વ પરચો છે, બધું પરચો જ છે ને. આમાં પરચો હું નથી તે આપણે પરચો ઈચ્છવો, મને ઈ કયો સમજે એને પરચો છે. બાકી ભગતના કેવડાની રક્ષા કરીને, એરડાની રક્ષા કરીને, ભજગરનો બાજરો સોર લઈ જતા હતા તે રક્ષા કરીને, એને હવ પરચો સમજે છે. આવા મોટા તોતિંગ જેવા જબરજસ્ત ઐશ્વર્ય પ્રતાપ વાળા પરચા એને પરચા નહીં લાગતા. લ્યો છે સમજવા જેવું. એક બીજી વાત કરો, આપણે શ્વાસ લઈએ છીએ ને ઓક્સિજન, એ નાનો એવો પરચો છે. આખો દી શ્વાસ લઈએ છીએ ને, આનંદથી જીવીએ છીએ ને, ખબર જ નથી કે આપણે શેને લઈને જીવીએ છીએ. અને આપણા ફેફસા બગડે, આપણે જાતે ઓક્સિજન ના લઈ શકીએ, અને દવાખાનામાં આઈસીયુમાં દાખલ થઈ પછી ઓલા બાટલામાંથી નાકની નળિયું ઘાલીને ઓક્સિજન દે, અને એ ઓક્સિજનનું બિલ આવે ત્યારે ખબર પડે કે મારે બેટો બાટલાનો ઓક્સિજન બહુ મોંઘો. આમ આમ સીધો હાવ હેલોન મફત, બોલો બહુ મોંઘો. આવું છે ભાઈ, આ બધો પરચો જ છે. આપણે ખાઈએ છીએ, અંદર લીવર લોહી બનાવે છે, અને આવી મોટી ફેક્ટરી અંદર જે ખાધું હોય એની બધી ધાતુ બને ને કમ્પ્લીટનું હાલે, આ પરચો નહીં ધારું. પછી વેચાતી લોહીની બાટલી લેવા જવી પડે ને ચડાવવી પડે ને એ માથાકૂટ થાય એની વાત જવા દેવી. માટે સ્વામી કહે છે, કાં કોઈને કાંઈ બુદ્ધિ જ છે, કોઈ સમજે છે જ ક્યાં ભગવાનના દિવ્ય પરચાને, અલૌકિકતાને, ઐશ્વર્યને સમજતા જ નથી. આવું સામાન્ય લે જ બોલો. આપણે હરિકૃષ્ણ મહોત્સવ ત્રીજો સુરતમાં કર્યો હતો, ત્યારે ત્યાં રમેશ ઓઝા આવ્યા હતા, એણે વાત કરી હતી કે ભગવાનનો મહિમા જીવને સમજાતો જ નથી, ભગવાન સમજાતા જ નથી. પછી દાખલો દીધો એણે ઓક્સિજનનો, કે આ ઓક્સિજન છે એનો કોઈ મહિમા છે? એ કહે છે કે જે બધે જ હોય, સર્વત્ર હોય, સહજ હોય, એનો માણસનો મહિમા થતો નથી. પરમેશ્વર બધે જ છે, સહજ છે, સદા રહ્યા છે, સાથે છે, પણ મહિમા કેમ નથી થતો? ઓક્સિજનનો જેમ નથી થતો એમ. ઓક્સિજનનો મહિમા ક્યારે થાય? થોડીક વાર જો ઓક્સિજન બંધ થઈ જાય તો મહિમા થાય. એમ ભગવાન આપણામાં બધામાં સદા સાથે રહ્યા છે એટલે એનો મહિમા નથી થતો. જો થોડી વાર ભગવાન આઘા જાય ને તો ખબર પડે કે ભગવાન શું હતા આપણા માટે, તરત આપણું મોત થાય. અને તમને કહું, ઓક્સિજન બંધ થઈ જાય ને તો દેહનો નાશ થાય, આત્માનો નહીં. અને પરમાત્મા જો બંધ થઈ જાય ને તો આત્મા ખતમ થઈ જાય. જેમ ઓક્સિજનને આધારે શરીર રહે છે, એમ પરમાત્માને આધારે આત્મા જીવતો રહે છે. એ છે ભગવાનનો મહિમા આપણા માટે. વિચારે તો ખબર પડે, તો ખબર પડે. તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા. આપણને એ નહીં ખબર. એક વાત ધ્યાનમાં લઈએ, આ દેહને લઈને આપણે નથી, આપણે લઈને શરીર છે. પરંતુ આપણે કોને લઈને છીએ? બોલો ને બાપા. અને જેને લઈને આપણે છીએ એનું કોઈ મહાત્મ્ય નહીં. અને જે આપણે લઈને છે એનો જ નિરવ મહિમા દેહનો જ. હવે આ દેહ નહોતો તે દી આપણે તો હતા જ, હતા કે નહોતા? અને આ દેહ કદાચ એટેક આવ્યો, બીમાર પડ્યો, એક્સિડન્ટ થયો ને મરી ગયો, તો આપણે મરી જવાના છીએ? આપણે તો રહેવાના જ છીએ. માટે એટલું બધું શું દેહનું મહાત્મય? આ દેહના મહિમામાં જ ભગવાનનો મહિમા ભૂલાણો છે. જ્યાં સુધી દેહનો મહિમા નહીં જાય ત્યાં સુધી ભગવાનનો મહિમા નહીં થાય. કેમ જે એની જગ્યાએ જ ભગવાનનો મહિમા કરવાનો છે. માટે આને ખહેડવો જ પડે તો જ ભગવાનનો મહિમા ત્યાં આપણે રાખી શકીએ ને. જગ્યા થવી જોઈએ ને માઇન્ડમાં. આ શરીર આપણા ભગવદ્ મહિમાને, ભગવદ્ સ્વરૂપને જ્યાં રાખવાના છે એની તમામ જગ્યા રોકીને બેઠું જ. બોલો. અને આપણને એની ખબર નથી. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો મહિમા વિચારતા આવડે તો જ્યાં જુઓ ત્યાંથી મહિમા મળે એમ છે. ગમે એ વસ્તુ જુઓ એમાંથી મહિમા ભગવાનનો થાય. કેમ જે એના કરતા તો ભગવાન છે. આ વિશ્વ કોણે બનાવ્યો? તો હવે કઈ વસ્તુ એવી છે કે જેમાંથી ભગવાનનો મહિમા આપણને ન થાય? પણ લઈએ તો ને, લેતા જ નથી ને. આપણે પોતે આપણો મહિમા બહુ લે કરીએ છીએ જ્યાં હોય ત્યાં, અને ભગવાનનો લેતા આવડતું જ નથી. માટે આ વર્ષે આપણે ભગવાનનો મહિમા લેતા શીખવું છે. પાકો સુખજી સરકારે ગાવે ની સંભારી. ભગવાનનો મહિમા વિચારવા તો ઓલા ભાદરાના મૂળ શર્મા અને શેખપાટના લાલજી હુતાર બે હાડા ત્રણ ત્રણ ગાવ હાલીને ભેગા થતા. એ વાત સાંભળી તમે? શેખપાટના લાલજી હુતાર, ભાદરાના મૂળજી શર્મા, બંને મહામુક્ત હતા. તેથી બંનેને પરસ્પર ખૂબ પ્રીતિ હતી, મિત્રાચારી હતી, એકબીજાનો મહિમા હતો. આખો દિવસ ઘરે વ્યવહારનું કામ કરે ને રાત્રે શેખપાટથી લાલજી હુતાર નીકળે અને ભાદરાથી મૂળજી શર્મા નીકળે. ખીરી ગામને સીમાડે એક વાવ હતી અને કાંઠે પ્રગતેશ્વર મહાદેવજીનું મંદિર છે આજે. ત્યાં બંને ત્રણ હાડા ત્રણ ગાવ હાલીને રાતે ભેગા થતા અને આખી રાત મહારાજનો મહિમા ગાતા, વિચારતા, ભજન સ્મરણ કરતા, ગોષ્ઠી કરતા, અને હવારે પાછા ઘરે જઈને કામે વળગી જતા. સાંભળો, હાય હાય હાય, એ છે મહારાજનો મહિમા. ગાયા જેવો, સંભાર્યા જેવો, વિચાર્યા જેવો, ધાર્યા જેવો, લખ્યા જેવો, ગોખ્યા જેવો, હરિચરિત્રનો દિવ્યાનંદ માણવો, મહિમાનો દિવ્યાનંદ માણવો. આખો દી કામ કર્યું હોય તો આખી રાત મહિમા માણે, માળા ઠાકે નહીં, ઊંઘે નહીં, આળસ થાય નહીં, ભાષા બીજા દી કામે વળી જાય, ખબર નહીં બપોરે થોડું ઘણું હોઈ લેતા છે. પણ મહિમા જેને ચડે એને તો ભાઈ 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 કાંઈ થાક બાક લાગતો નથી. અને જુઓ તો ખરા, એક મહિમાવાળા સંતની વાત કરવી છે, તમે સાંભળીને આભા થઈ જાઓ. હા, અ ભાભાઓ આભા થઈ જાઓ, ભાભા તમે, એવી અદ્ભુત વાત આવે છે. અને પછી એમ થશે કે સાલું આવું માચમય તો આપણે કોણ જાણે કયા જન્મે સમજશું, ખબર નહીં. માધવદાસ સ્વામીની વાત કરવી છે. કયા સ્વામીની? માધવદાસ સ્વામી. જો સાંભળો, આજકાલ લોકો પોતે પોતાની ડાયરી લખતા હોય છે, એમાં નાણાકીય લેવડ દેવડની નોંધ રાખતા હોય છે. તો ઘણા લોકો પ્રોગ્રામોની નોંધ ડાયરીમાં રાખે, તો ઘણા લોકો એવી નોંધ રાખે, આજે હું ફલાણા સીએમને મળ્યો, આજ ફલાણા મોટા માણસને મળ્યો, આવી તેવી પોતાના માનવર્ધક બાબતોને નોંધ્યા કરતા હોય છે. પરંતુ પુરુષોત્તમ નારાયણના પરમહંસો અલૌકિક છે. શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના લેખક માધવદાસ સ્વામીએ એ ગ્રંથમાં પોતાની જીવન ડાયરી કંડારી પદ્યમાં એને લખી રાખ્યું હશે. ત્યારે પછી ગ્રંથ બનાવતી વખતે એણે પદ્ય કરીને પોતાના ગ્રંથમાં પોતાની ડાયરી એડ કરી દીધી. આ સંતે પોતાની ડાયરીમાં શ્રીહરિના સંબંધમાં તેઓ કેટલી વાર આવ્યા, કેમ આવ્યા, એની બહુ ઝીણવટપૂર્વક અને ગણતરીવાળી નોંધ લખી છે. ગ્રંથના તરંગ 144માં એમણે જે લખ્યું છે એ દુનિયાને માટે, સત્સંગને માટે, મારા તમારા માટે ચોંકાવી દેનારી બાબત છે. તમે સાંભળો, તમને ખબર પડશે. તેઓ લખે છે કે મેં 26 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. કેટલા વર્ષ સુધી? તેમાં મેં કુલ શ્રીહરિએ કરેલા 80 સમયા ઉત્સવ મારી હગી આંખે જોયા છે. 80 સમયા ઉત્સવ મેં માણ્યા. તમે નથી કહેતા મેં આટલી શિબિર ભરી, એમ 80 સમયા ઉત્સવના દર્શન કર્યા છે. તેમાં મેં કુલ શ્રીહરિએ કરેલા 80 સમયા ઉત્સવ જોઈ મારા નેણા પાવન કર્યા છે, એમ લખે. તેમાં શ્રીહરિ વારંવાર રાસ રમ્યા હતા એ મેં દર્શન કર્યા છે, અને સ્વામિનારાયણ ભગવાનને મુંગટ પહેરેલા મેં 6 વાર જોયા છે. મુંગટ પહેરેલી મૂર્તિ 6 વાર દર્શન કર્યા છે. 20 વાર દયા કરી મહારાજ મને ભેટ્યા છે, 20 વાર, અને 14 વાર ચંદન ભરેલા ચરણારવિંદ સ્વામિનારાયણે મારી આ છાતીમાં આપ્યા છે. 14 વાર ચરણારવિંદ લીધા. 25 વાર હરિવર સંગે હું રંગે રમ્યો છું. કેટલી વાર? 25 વાર. અને 27 વાર મહારાજે મારા ઉપર કોરો ગુલાલ નાખ્યો, આમ બોલો લીલો રંગો, 25 વાર. અને 27 વાર ગુલાલ ઉડાડે છે ને, આમ એ મારી માથે વાલાએ નાખ્યો. કેવો મહિમા, કેવી ગણતરી, કેવો અહોભાવ! આપણે આવો આવી જાય તો બોલો તો રંગ રે, રંગ રે, રંગ રે, આ વરહમાં આ જ કરવાનું છે. અને 832 વાર મહારાજ ઘોડે ચડ્યા હોય અને હાથી ઉપર બેઠા હોય એના મેં દર્શન કર્યા છે. 832 વાર ખરી કરીને ગણતરી. 80 ઠેકાણે પરચા દીધા, મારી આંખે મેં દેખી લીધા, મારી હગી આંખે મેં 80 પરચા જોયા છે. સાંભળવાની વાત જવા દો, 80 પરચા. 117 વાર ફૂલે લુમઝુમ થયા કીરતાર, 117 વાર ફૂલમાં ગરકાવ થયેલા સ્વામિનારાયણ ભગવાનના મેં દર્શન કર્યા છે. ફૂલડાના શણગાર 177 વાર. આનો અર્થ એ થાય કે સ્વામિનારાયણ ભગવાન ફૂલડે ગરકાવ બહુ થતા. 160 ગામે દીધા દર્શન સુંદર શામે, 160 ગામમાં મેં મહારાજના દર્શન કર્યા છે. તેને સંભારી એ નિત નિત્ય કરી પ્રભુમાં દ્રઢતે પ્રીતા, 335 ઠેકાણે હેતાળા હરિવરે મને વાતો કરી. હે હરિની વાતો મારા હગ્ગા કાને મેં 335 વાર સાંભળી જ કે. 104 વાર શ્રીહરિને મેં સ્નાન કરતા જોયા છે. છન ડાયરી અજબ અજબની વાત. આમ છે, માધવદાસ સ્વામીને લાખો વાર પગે લાગો, એ સ્વામી તમ જેવો મહિમા અમને દેજો મારા બાપ. પરમહંસો તો ઘણા થયા, પણ તમ જેવી ઝીણવટ ભરી પુરુષોત્તમની મહિમા સબર ડાયરી કોઈએ લખી નથી. એમાં તમે શિર મોડ નંબર 1 છો, માટે અમે તમારી પાસે તમારા જેવો મહિમા માગી. હવે જોજો, હો આવું લખનારો સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે માધવદાસ સ્વામી. મેં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો 400 વાર સ્પર્શ કર્યો છે. 400 વાર. કેવો નિશ્ચય હશે એને મનુષ્ય દેહમાં વિચરતા મોરારીનો, 400 વાર સ્પર્શ કર્યો છે. આ ગણ્યું બોલો એને. 220 વાર શ્રીહરિના લાડુ પીરસતા પંક્તિમાં ફરતા મેં દર્શન કર્યા, 220 વાર. અને 70 ઠેકાણે ભગવાન સ્વામિનારાયણે મને રાજી થઈને હાર પહેરાવ્યો છે. 70 હાર મને પહેરાય એમ કે. અને મેં મહારાજને 80 હાર પહેરાવ્યા, 80માંથી 70 તો મહારાજે એને પહેરાવ્યા. કેવા હશે એ ભગવાન, કેવા હશે એ સાધુ, કેવો હશે એનો સંબંધ જુઓ તો ખરા. ખાલી 13 જ હાર પહેરાવવાના બાકી રહી ગયા, 70 હાર મને મહારાજે પહેર્યા છે. અનોખો ભગવાન છે કે નહીં? હજી મહિમા નહીં થાય આપણને? એટલે બોલો, હજી નહીં મહિમા થાય મહારાજનો? એટલે હજી બીજાનો મહિમા રહેશે, બાયડી છોકરાનો, શરીરનો, સંસારનો, રૂપિયાનો, હજી હજી મહારાજનો નહીં થાય? હવે નહીં થાય ભાઈ, બીજમાં નહીં થાય એમ કહું. ડિયર બોલ ખાવાથી થઈ જાય, હમણાં જોવો તમે. માધવદાસ સ્વામી કે એકવાર મહારાજે અમને 20 સાધુને કહ્યું, 20 જણાને ગોતીને બેહડ્યા મહારાજે, કળાબાજ હો મહારાજ, ખબર પડી ગઈ મહારાજને, આટલા 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 અમારા લીલાચરિત્રના ગ્રંથ લખી શકે એવા છે ને બેહડ્યા. કેમ જે ભગવાન અહીંયા બધાના કલ્યાણ કરવા માટે અને કલ્યાણ થાય એવી પરંપરા સ્થાપવા માટે તો આવ્યા હતા, એટલે એ કંઈ કાચું છોડે? 49 વર્ષમાં તો મંદિરો કરી દીધા ને, ગ્રંથો લખાવી દીધા ને, ઢંકો વગાડી દીધો ને, હળહડાટ વીજળી ચમકીને વહી જાય એમ વહી ગયા. બોલો શું સ્વામિનારાયણની આ હા 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 અદભુતતા છે. 20 જણાને બોલાવ્યા અને મહારાજે કહ્યું કે અમારી લીલા ચિંતવજો અને અમારી લીલા તમે લખજો, એવી અમે તમને આજ્ઞા કરીએ છીએ. અને પછી એને ગ્રંથ લખ્યો, લીલા ચિંતામણી કરવા એ હ, 20 જણાને આજ્ઞા કરી તે હ, એમ હે તે બોલ્યા ભગવંત, વળી સાંભળે સર્વે સંત, એમ બોલ્યા. આ રીતે માધવદાસ સ્વામીએ પોતે પોતાની અલૌકિક ડાયરી નોંધી છે. એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરકારે ગાવે ની સંભારી. સાંભળો સાંભળો, ગુમાનજી ભગત ની વાત કરું. ગુમાનજી એટલે કોણ ખબર છે? વાસુદેવ ચરણ સ્વામી, એ તો સમજ્યા. ગુમાનજી એટલે કોણ તમને ખબર છે? હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના લેખક, એ બી સમજ્યા. પણ ગુમાનજી એટલે કોણ તમને ખબર છે? કૌકાના ગામધણી વાઘેલા અખે રાજજીના પુત્ર યુવરાજ, કૌકા નરેશ અખે રાજજીના યુવરાજ, ગાદીના વારસદાર ગુમાનજી. રાજા મહારાજાઓને યુવરાજોને મૂંડી નાખ્યા સ્વામિનારાયણે, ત્યારે કોઈને છોડ્યા નહીં. બાવા જ કર્યા હાથમાં આવ્યા, એને પૈણેલા નહીં કર્યા, નહીં એમનામ નહીં કર્યા. સારું આપણે આઘા રહી ગયા, મૂંડી નાખતી તો અમે વડતાલ જતા હતા, સમજ્યા, પેન્ટર પાસે મૂર્તિઓ કરાવતા ભણતા, ત્યારે અમને વળી ઉમંગ છડી ગયો હતો ને, તો ત્યાં હતા એ પેન્ટર, તમને વાત કરતા, અમે તમારા જેવા છીએ, હા અમારે વૈરાગ તમારા જેવો છે, અમે સાધુ જ જેવા ગણાય. મેં કેવી રીતે? કે બીજું શું કે અમારે કાંઈ સંસારમાં રસબસ નહીં, પણવું બણવું નહોતું, પણ અમારા કપાળમાં પેલી સ્ત્રી લખેલી અને એના કપાળમાં હું લખેલો, એટલે લખેલા લેખ પ્રમાણે તો થાય જ, એટલે માત્ર આ લખેલા લેખ પ્રમાણે થયું છે, બાકી અમે તમારા જેવા છીએ એવું કહેતો. એ મેં કીધું લખેલા લેખ પ્રમાણે જન્મ મરણમાં ચક્કર ખા અને અમારા જેવો રે, સમજ્યા? ઘણા નથી કહેતા મારો મોક્ષ થઈ ગયો જ છે, એટલે હું એમ કહું 15 જન્મ પહેલાં થઈ ગયો તારો મોક્ષ, ખાલી જન્મ મરણ શરૂ રહ્યું છે. દંભી બધા હોય ને એ બહુ દુઃખી હોય. ગુમાનજી અખે રાજના પુત્ર યુવરાજ ગુમાનજી, એને ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળતા જે અંદર ઉફાળો ઉપડ્યો અને હરિ મિલનની જે તલપ લાગી 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 તે સંસાર છૂટી ગયો. સંવત 1860માં શ્રી હરિએ વિશ્વવિખ્યાત ડભાણમાં જ્યારે યજ્ઞ કર્યો ત્યારે ગુમાનજી વાઘેલા ગામના વિપ્રોની સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને ડભાણ આવેલા અને શ્રીહરિના પ્રથમ દર્શન થતા જ મનમોહનજીની મૂર્તિમાં એવું ફસાણું, હયું હરિવરના હેતમાં એવું ખેંચાણું, તેથી સર્પ કાચલી જેમ ઉતારી નાખે ને એમ સંસારનો મોહ ફાટ લઈને ઉતરી ગયો. સાલો આપણને જ ઉતરતો ને. અને આજીવન સર્વાવતારી શ્રીહરિની સેવામાં રોકાઈ ગયા. પૂરું આ પ્રસંગ પછી એમણે આશરે 60 વર્ષ પછી હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. ડભાણના 1866 માં યજ્ઞ પછી એણે 60 વર્ષ પછી લખ્યો ગ્રંથ પોતાનો. પણ આશ્ચર્યની વાત એ હતી કે એને મનુષ્ય રૂપ મોરારીના લીલા ચરિત્રોમાં જે રસ હતો, એની જે લીલા, એની ક્રિયા, એના ભક્તોની જે એમની પૂજા, બીજું ત્રીજું, મહારાજે કહ્યું ને આ ગામમાં મહારાજની આ રીતે પૂજા થઈને આમ તેમ બધું અંભાર્યા કરો, કેવું એણે ભગવાનમાં હેત કર્યું છે, કેવી ભગવાનની લીલા અને ભક્તોની પૂજા અને સભા ને બધું જોયું હશે. 60 વર્ષ પછી ગ્રંથ લખ્યો, એમાં પણ એણે 105માં કિરણમાં ડભાણી પોતે ગયેલા અને એ અગ્નમાં પહેલી વાર મહારાજના દર્શન થયેલા, ત્યારે મહારાજની જે ભક્તજનોએ પૂજા કરેલી, એ પૂજા કેવી રીતે કરેલી, પણ એ કઈ વસ્તુ ભેટમાં આપેલી અને એ વસ્તુ કેટલા રૂપિયાની કિંમતની હતી, એ ઘરાણા કેમ એણે પહેરાવ્યા, એનું આબેહૂબ વર્ણન લખ્યું. 60 વર્ષ પછી એણે કેવું ચિંતન કર્યું છે. એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરકારે ગાવે નિત્ય. જો એને લખ્યું કે ડભાણ યજ્ઞમાં જીવબા તથા રાજબાએ શ્રીજી મહારાજની હવ પ્રથમ પૂજા કરી. એટલે બોલો એનો નંબર પહેલા લાગ્યો. હવ પ્રથમ પૂજા આ બે બહેનોએ કરી હતી એમ એ લખે પોતે, ગુમાનજી નરેશ યુવરાજ. તેના કડા કનકના ભારી, શોભે સુંદર તે સુખકારી, હતા 2400 ચિત્ત ચોર, પહેર્યા પ્રીતે શિવ ધર્મ કિશોર. સોનાના કડા 2400 રૂપિયાના એ જમાનામાં એણે દભાણમાં પૂજા કરી ત્યારે મોટીબાએ પહેરાવ્યા રાજબાઈએ અને મહારાજે પહેર્યા. કે પછી કહે છે, અલોયા ખાચરના હેત આણી, પહેર્યા હાકળા સારંગ પાણી, હતા 1800 તે હ, પહેર્યા પ્રભુ રાજી થયે એ હ. અલયા ખાચરે પૂજા કરી ત્યારે મહારાજને 1800 રૂપિયાના હાકળા પહેરાવ્યા હતા દભાણ યજ્ઞમાં 66માં એ લખ્યું. ખાચર માચાવસ્થાની ઉતરી, પ્રસન્ન થયા પહેરી હરી. માચાવસ્થા કારિયાણી વાળા એની ઉતરી પહેરી મહારાજ. 1200 હતી બહુ હારી, પહેરી ઘણ હેતે ગીરધારી. દાદા ખાચર અતિ ઉદાર, પહેર્યા તોડા પ્રભુ કરી પ્યાર. 800 રૂડું જગે, શોભે સુંદર તે બેઉ પગે. 800 રૂપિયાના ચળકતા સોનાના તોડા ભગવાન સ્વામિનારાયણ પગમાં પહેરાતા દાદા ખાચરના. ભારે ભક્ત તે લાડુ બાઈ, પહેરો કંદોરો વાલે રાજી થાઈ. 700 સોનું સરસ શોભે, જોઈ જોઈ ભક્ત મન લોભે. આયબા દિમાગમાં. તેમજ સોમલા ખાચર, સુરા ખાચર, મૂળુભા વગેરે 40 ઉપરાંત હરિભક્તોએ તે વખતે શું શું વસ્તુ આપી, કેટલી કેટલી કિંમતની એ વસ્તુ હતી, કેવી કેવી રીતે કેવા ભાવથી એણે પૂજન કર્યું ને ભગવાને કેવા કેવા ભાવથી કયા કયા અંગમાં કઈ કઈ વસ્તુ પહેરીની કેવી શોભતી હતી, એની બધી જ વિગત નજર સમક્ષ દેખાઈ આવે એવી આ બે હૂબ લખી ગુમાનજી યુવરાજે સ્વામી વાસુદેવ ચરણદાસજી. આટલી બધી ઝીણવટવાળી પૂજનની વિગત અને વસ્તુની કિંમત વગેરેનું વર્ણન કરનાર જો આ સંપ્રદાયમાં કોઈ હોય તો એ હતા પાર્ષદ ગુમાનજી ભગત. એના અંતરમાં શ્રીહરિના લીલા ચરિત્રો કેવા રમતા હશે, વિચાર કરો કેવા રમતા હશે. સુખજી સરકારે ગાવે નિત સંભારી, એવા કરે રે ચરિત્ર પાવનકારી. 6ઠા પદની પહેલી કડી આપણે વાગોળી, આવીએ બીજી કડીમાં. ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે, ડાબે જમણે રે, પડખે સહસ સભાવે. આવી મારાને કંઈક ટેવ હતી, કારણ કે આંકળ જીભને દબાવે કારક ડાબે. શ્રીહરિને પ્રગટ મળેલા સંતો ભક્તોએ લખેલા ગ્રંથો દ્વારા આવું જાણવામાં આવે છે કે સામાન્યપણે શ્રીહરિની જે કાંઈ સ્વાભાવિક પ્રકૃતિ છે તેવી પ્રકૃતિ આ માણસોમાં પણ હોય છે, પરંતુ ભગવાનમાં અને મનુષ્યમાં જે પ્રકૃતિક સ્વભાવ છે એ બંનેમાં આકાશ પાતાળનું અંતર છે. શ્રીહરિની પ્રકૃતિ છે ને એ એને સ્વાધીન છે. અન્ય સર્વે પ્રકૃતિને પરમેશ્વર આધીન નથી, પણ બીજા બધા પ્રકૃતિને આધીન છે. માટે તેમાં સમાનતા જેવું દેખાતું હોય તો પણ તે બંનેમાં બહુ જ ફેર છે. જીવાત્માઓનો તો કોઈને કોઈ કારણે પડી ગયેલો સ્વભાવ હોય, આસક્તિ હોય, કુટેવ હોય, અને શ્રીહરિજી મહારાજની સહજ સ્વાભાવિક પ્રકૃતિમાં તો અપાર રહસ્ય ભરેલું હોય છે. એ સમજવું ઘણું બધું કઠણ હોય છે. જેમ કે શ્રીહરિએ સર્જેલું આ આખું વિશ્વ રહસ્યાત્મક છે, છે કે નહીં? અરે આ વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણે જે રહસ્યો ભર્યા છે એને આજ દિન સુધી હજી આપણે ક્યાં કોઈ ઉકેલી શક્યા છીએ. અને કોઈક કોઈક બુદ્ધિશાળી થયા આઈન્સ્ટાઈન જેવા, એમણે અમુક અમુક રહસ્ય ઉકેલા. અને જે ભગવાનના રહસ્યને જેટલું જાણી જાય છે તે તેટલો સુખી થાય છે. ભગવાને રચેલા આ વિશ્વમાં પણ ભગવાને રહસ્યના થરે થોર સર્જી માર્યા છે. તો એ સર્જનારો ખુદ પરમેશ્વર અપાર રહસ્યોથી ભરેલો હોય, એમાં કહેવું જ શું. યોગ કળાના રે પૂરણ દરિયા. ભગવાન શ્રી હરિ પોતાની જીભને દાંત તળે દબાવે છે. કેટલાકનું એવું માનવું છે કે કેટલાક પોતાના ભક્તોને અસુરોએ જ્યારે જ્યારે ખૂબ દુઃખ દીધું હતું ત્યારે ત્યારે પરમેશ્વર અસુરના ઉપર જરા દાજે ચડેલા અને ત્યારે એણે આ જીભ દબાવેલી અને તે દાડાની ટેવ એમનામ છે. જ્યારે અસુરોના ઉપર જે દાજ ચડી હોય અને તે દાજને મારે જીભને દાંતમાં દબાવીને તે અસુરોનો નાશ કરવાને તત્પર થયા હોય એવો ભાવ કદાચ હોઈ શકે, માની લે. પણ આ વાત તો હા વાંચી કે આપણે પરમેશ્વરનું ભજન કરીએ છીએ અને આપણને કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા વાગ દેશ મારું તારું આ બધું પીડે છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીને રડીએ છીએ કે મહારાજ મને ઈર્ષ્યા પીડે છે, મહારાજ મને અહંકાર પીડે છે, મહારાજ મને માન પીડે છે, મહારાજ મને મહિમા નથી, હે ભગવાન આ દુષ્ટ દોષોથી મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, એમ જ્યારે ભગવાનને ગળગળા સ્વરે આપણે રડીને પ્રાર્થના કરીએ ત્યારે ભગવાનને એમ થાય તારી જાતના અંતઃશત્રુ સાલા માન અહંકાર મારા સંતને મારા ભગતને પીડે છો, એમ કહીને મારા દાદના મારા જીભને દબાવે ઊભો રહેજે, તારો ઠાર નાશ ન કરું તો હું સર્વોપરી ભગવાન નહીં, મારા ભક્તને તારા પંજામાંથી હું છોડાવીશ, એમ કહીને મહારાજ દાંતમાં જીભ દબાવીને જાણે કે આપણા અંતઃશત્રુને વાસનાને ટાળી દેવા તત્પર થયા હોય એમ આપણે ભાવના કરી શકીએ છીએ. હવે એક બીજી વાત છે, આ બધી સંતોની કલ્પનાઓ છે. બીજી વાત એવી છે, મહારાજ એમ કહેતા હતા અમે જીભ દબાવીને બોલીએ છીએ, આ દાંતમાં થોડીક દબાવી રાખવાની, બહુ વધારે પડતું બોલી ન જાય. હરિચરિત્રામાં સાગરપુર 11 ને તરંગ 33માં એક વાત બહુ સરસ છે. એકવાર મહારાજ દ્વારાજી પધારેલા, ક્યાં ગામ, અને હવારમાં નિત્યવિધિ કરી સભામાં આવીને બેઠા ખીમાણી દરબારને, અને સૌ સંતો ભક્તો પણ પૂજાપાઠ કરી શ્રીહરિની પાસે આવીને બેઠા. તે સમયે તિલકને કારણે સૌ સંતોની અને હરિભક્તોની મંગળકારી વિશાળ સભા ઘણી શોભી રહી હતી. શેને લઈને? હા, માટે તિલક હરખા કરવા, ત્રાહા બાંગા આડા અવળા ગડબડ નહીં કરવાના અને આખો દી આમ રાખવાના. તારે એક જણો મારી પાસે આવ્યો, મેં કીધું તિલક કેમ નહીં કર્યું? તક કર્યું તો મેં, પણ છે નહીં ને, પછી ભોસી કાઢ્યું. મેં શું કામ? તો કે નિશાળે જવું છે ને. તમે નિશાળે જાઓ એટલે તિલક ભૂસીને જાઓ ને, તો બધા પજવે છે. અરે તારી જાતના આ દુનિયામાં પજવણી તો રહેવાની જ, પજવણીથી બીને તિલક થોડું કાઢ નખાય. તિલક રાખીને જાજે, હું તારું કર લે. તો કરી તો શું લે, બોલે એટલો. મેં ભલન બોલે, ભલન બોલે, મેં શું વાંધો તને બોલે તો કે બોલે તો આપણને કશો વાંધો ન આવે. મેં કશો વાંધો ન આવે, તમે તાર કરજે. તો તો કાલથી નિશાળે તિલક હોટો જઈશ મને કે છે. મેં જાજે જવા માંડ્યો ને, બળ આવી ગયું. હું આવા હોય ને બળ દઈ દેવાનો વાંહો થાબડીને, પણ એની મા જેવી વેવલી હોય. તને બધા પજવે બેટા ભૂસી નાખ, કાંઈ વાંધો નહીં. આજ તારીની વેવલી હાવ લબાડ નીકળી હડેલી. જો હિંમત આપો બાળકને તો બીવે. તો પછી તો યુનોની સભામાં જાય તિલક હોતો બીતો હશે. સહજાનંદીસિંહ વાલા ભક્તો, તે સમયે તિલકને કારણે આવી સભા શોભતી હતી કે ન પૂછો વાત. સૌના એક સરખા તિલક જોયા શ્રી હરિએ અને મહારાજ રાજી થઈ ગયા. હો આહા હા, પ્રેમ ભાવથી મહારાજે તિલક જોયા, બધાના કપાળ જોયા. અને તમે વિચાર કરો, જેના કપાળ ઉપર પુરુષોત્તમની દ્રષ્ટિ પડે એના પ્રારબ્ધ ભુવાઈ જાય ભલામણ. તો આય લખેલા હોય હરખું તિલક કરીએ, મહારાજ જોવે હામને તિલક ગમી જાય તો કપાળમાં ચોટેલા કાંઈક ઊંધા લેખ ઉડીને કૂચો થઈને ભાગી જાય. આપણું તો કામ થઈ જાય. પછી શ્રીહરિએ બધા દરબારોને કહ્યું, દરબારો અત્યારની આપણી આ સભા, હા હા, આ તિલકને કારણે રાજહંસની સભા હોય એવી દેખાય. કોઈ જીવને અંત સમયે, હવે બોલ્યા, કોઈ જીવને અંત સમયે જો આવી સભા દેખાય તો તેનું ચાહે એવું પ્રારબ્ધ હોય તે બધું જ નાશ પામી જાય છે. આવી સભા દેખાય ને, ખોટું બોલે મહારાજ, ગબ્બુ માર્યું, ખરેખર પ્રારબ્ધ નાશ થઈ જાય. ઇનકો રખના ધ્યાન કર બીચ મે હમ રહે જોઈ, એસે નહીં હૈ ધ્યાન કો કૌ બ્રહ્માંડ મે સો. ભગવાન કે છે કે આ સભાને તમે યાદ રાખજો કે જેની વચ્ચે અમે બેઠા છીએ એવી સભા બ્રહ્માંડમાં કોઈ નથી. અવતાર કરત યહ ધ્યાન હિ હમ કરત યહ ધ્યાન મુક્ત કરત યહ ધ્યાન સબ એસી યહ સભા મહાન. અવતારો આવીને આ સભાનું ધ્યાન કરે છે ને અમે તથા બધા મુક્તો પણ આવી સભાનું ધ્યાન ધરીએ છીએ. આવી આ દિવ્ય સભા છે એવું બોલ્યા મહારાજ ધોરાજીમાં. ઉપલી નજરથી તો મનુષ્યની રીત દેખાય છે મહારાજ કે, પણ આ સભામાં કોઈ મનુષ્ય નથી. આ સભામાં કોઈ મનુષ્ય નથી. આ વાત અમે ઘણા હેતથી કહીએ છીએ, સાચી કહીએ છીએ, કારણ કે કહ્યા વિના કોઈને ક્યારેય ખબર પડતી નથી. અમે અમારી જીભને દબાવીને રાખીએ છીએ, તેથી જેવું દેખાય છે તેવું હાવ તો બધું કહેતા નથી, અને જેટલું સૌને મનાય એટલી જ વાત અમે કરીએ છીએ. સૌને મનાય એટલી જ વાત અમે કરીએ છીએ. બાકી આ સત્સંગની વાત તો અપાર છે, અપાર છે, અપાર છે, અપાર છે. અમે એમાંથી તિલભાર વાત જ કરીએ છીએ, જીભને દબાવી રાખીએ છીએ. ક્યારેક જીભને રે દાંત તળે દબાવે, ડાબે જમણે રે પડખે સહજ સ્વભાવે. કમાલ. હવે ત્રીજી કડી. છીક જ્યારે આવે રે ત્યારે રૂમાલ લઈને છીક ખાઈ રે મુખ પર આડો દઈને. આપણી એનિમેશન 3D ચેષ્ટામાં મારા છીક ખાઈને એનો અવાજ આવશે. હા બે હું છીક એટલે છીક જ ભલા મારા બોલો. મહારાજને જ્યારે છીક ખાવી હોય ત્યારે સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે, પ્રથમ રૂમાલ ખોલીને રાખે પોતા પાસે. હા, છીક ખાય તેવે સમયે થઈ પરમ હુલાશે. પહેલા રૂમાલ ખોલીને તૈયાર રાખે ને પછી છીક ખાય. રૂમાલ દઈ મુખ આગળે ખાઈ છીકને તાણી એટલે કે જોરદાર છેટે સંભળાય એવી બોલે ઘેરી વાણી. બે ત્રણ છીકું ભેળ્યું વાયરે વાયરે ખાવે. સિદ્ધાનંદ સભી જોઈ મન મોદ ન માવે મદ મોદ. હવે છીક ખાય એમાં સ્વામીને કાંઈ આમ હામો હમાઈને એટલો આનંદ અંદર હિલોળાલે, મારો વાલો છીક ખાય આ હા હા હા. હવે હવે તમે જુઓ તો ખરા આ આ આ મૂર્તિને એ શું સમજતા છે આપણને? આવો મહિમા થઈ જાય તો મહિમા વરહમાં કામ થઈ જાય કે નહીં? હે, બસ એ કરવું છે આપણે આ વર્ષે. બે ત્રણ છીકું ભેળ્યું વારે વારે ખાવે સિદ્ધાનંદ છબી જોઈ મન મોદ ન માવે. હું મન મોદ ન, આમાં તમે વાંચો જો મન મોદ ન. હા, હવે વાલા ભક્તો, છીક જ્યારે આપણે ખાઈએ ત્યારે મો આડો રૂમાલ રાખવો એક સભ્યતા છે, એક સુઘડતા છે, એક વિવેક છે, એક બુદ્ધિમત્તા છે, એક ડાયાપણું છે. રાખવો જોઈએ આડો, એમાં ઘણા ફાયદા છે. આમ નામ ભડાંગ લઈને છીક ખાઈને બધે થૂક ઉડાડીએ તો ફરી વાર માણા આપણી સામે બેહતા હો વાર વિચાર કરે. આપણે કઈ આવતે રહો અહીંયા આવતે રહો, ના ના વાહે હારા. તમારા જેવા મોટા માણસની પાછળ બેસીને તો તકલીફ ઓછી એમ કે. એટલે આપણને એમ થાય કે આપણે આગળ હોય તો બધાને કેવું સુખ, પણ કોડા શીખના થૂક ન ઉડે ને એ. બાકી તને હાવ શેઠે બેહાડવો પડે વાહે. વાલા ભક્તો, શીકે ઉધરસ ખાતી વખતે મો આડો હાથ કે રૂમાલ રાખવો એ એક શ્રેષ્ઠ શિસ્ત છે. આ શિસ્ત સુઘડ અને પીઠ વિવેકી વ્યક્તિઓમાં જ જોવા મળે છે, બધામાં નહીં. તે એવું સમજતા હોય છે ડાયા માણસો કે મારા મુખમાંથી નીકળતા થૂક વગેરેના છાંટા બીજાને ન ઉડવા જોઈએ. વળી આપણા શરીરના બેક્ટેરિયા કોઈ ઉપર ન પડવા જોઈએ. કોઈને મારા તરફથી મુશ્કેલી ન થવી જોઈએ, બસ આનું નામ બુદ્ધિમત્તા. એવું સમજીને આ ડાયા માણસો મુખ આડો રૂમાલ રાખતા હોય છે. આજ પણ સંશોધકોનું કહેવું છે કે છીંકમાંથી હાનિકારક વાયરસ મુક્ત થાય છે, છૂટે છે. તેથી બગાહું ખાતી વેળાએ, છીંક ખાતી વેળાએ કે ઉધરસ ખાતી વેળાએ મોં પર આડો રૂમાલ રાખો, કામ હાથ રાખો. મેં ઘણા ડાયા માણસો જોયા, બગાહું ખાય ને તમે હાથ કરે, છીંક ખાય તો હાથ આડો રાખી દે, રૂમાલ હાથમાં ન આવે અથવા ન હોય તો હાથ આડો રાખે. આ બહુ જરૂરી છે. જો ટીબી રોગ હોય, સ્વાઇન ફ્લૂ જેવા શ્વાસના રોગો હોય તો એના બેક્ટેરિયા જે હોય ને તે બીજા લોકોને અડચણ ઊભી કરે છે, એ ચેપી હોય છે. તેથી મોઢા આડો રૂમાલ રાખવો જરૂરી છે. વિવેક શીખો, ખાસ કરીને જ્યાં વધારે સંખ્યામાં માણસ ભેગા થયા હોય, હોલ હોય, ગીચતા હોય કે હોસ્પિટલમાં, મેળાવડામાં, આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. બીમાર હોવ કે સાજા નરવા, પણ છીંક આવે ત્યારે રૂમાલ કે ટીસ્યુ નાક મો આગળ રાખવું એ માત્ર એટિકેટ નથી, એટલે કે શિષ્ટાચાર નથી, પરંતુ ઉપયોગી છે, જરૂરી પણ છે. સિદ્ધાનંદ સ્વામી કહે છે, હરી હરી એવા શબ્દોનું મુખ કરે ઉચ્ચાર, ખાતા બગાશું વાલમો એમ વારંવાર. મહારાજ બગાહું ખાય ચીખાતા હરે હરે બોલતા, બે ત્રણ વાર કરે કરી નેત્રને ચોળે હાથથી, એ સમ અનંત બ્રહ્માંડમાં કોઈ નાવે તોલે. એટલે આમ વ્રત કરા, હરી હરી બોલે, આંખો ચોળે. અને સિદ્ધાનંદ સ્વામીને એટલી બધી મજા આવી જાય છે કે એ સમ અનંત બ્રહ્માંડમાં, એ જે લીલા, એના સમાન અનંત બ્રહ્માંડમાં કોઈ એની તોલે ન આવે કે આંખો ચોળે. એવું જોવો સુખ આવે. ક્યારેક ઘણા જનની ભીડ મચે ભારી, ઉડે રજ અતિ ઘણી વળી તે વારી. બહુ માણા ભેગું થયું હોય, કઈક હાલા જતા હોય, રસ્તો ધૂળવાળો હોય ને બધું ઉડે, કોઈ ગુલાલ ઉડાડે, કોઈ નાચતા ધૂળ ઉડાડે, કોઈ હમણાં નથી ઓલું બધું આમ ફોડતા નકરી રજકણ ઉડે, ધુમાડો નીકળે ને એ બધું નાકમાં જાય, ત્યારે પોતાની નાશિકા મુખ આડો રાખી, રાખે રૂમાલ સાંભળો તે સુરત રાખી, ભૂલ્યા વગર તરત મહારાજ આમ રૂમાલ આડો રાખતા. એ બધું શ્વાસમાં ના જવું જોઈએ, આપણા ફેફસામાં ભરાય અને નુકસાન થાય થાય ને થાય. ખ્યાલ આવી ગયો? સ્વાસ્થ્યને માટે આ એક જરૂરી બાબત છે. આપણે પણ આ રાખવા જેવું ખરું, ગમે તેવા રજકણો, ધુમાડો, ધુમાડા જેવા પ્રદૂષણો શ્વાસ દ્વારા અંદર જઈને આપણા ફેફસા વગેરે અંગોને હાનિ પહોંચાડી શકે છે. શ્રીહરિની આ સુટેવથી આપણે પણ પ્રેરણા લઈને એવા પ્રદૂષણવાળા સ્થાનમાં નાક આડો રૂમાલ કે કપડું રાખવાની ટેવ પાડવી જોઈએ. શ્રીહરિની આવી ક્રિયાઓ ઉપરથી પ્રેરણા પ્રાપ્ત થાય છે કે દરેકે આવી રીતની ટેવ પાડવી જોઈએ, તેથી ઓલ ઓવરનું સ્વાસ્થ્ય સારું રહે. આ રીતે ત્રીજી કડી પૂરી, છઠ્ઠા પદની, હવે ચોથી, રમૂજ આણી રે હસે હતી ઘનશ્યામ, મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ. થોડું હસવાનું રાખવું. મહારાજ બહુ હસતા હતા, મોટા મોટા સંતો બહુ હસતા હતા. શાસ્ત્રી માધુપ્રિય દાસ સ્વામી બહુ હસે. હા, એમાં મારી ભેગા થાય ને હું એની ભેગો થાવ ને પછી તમારે જોઈ જ રહેવાનું. હા, જય માતાજી, જય ભૈરવ, એમ જામી જાય. અરે ભાઈ હસી લો ને, હવે અમથુંય હું હવે બીજું લઈ જવાનું છે આ લોકમાંથી. હસવાથી ફાયદા બહુ થાય છે. એટલે જો એક, લોહીનું દબાણ ઓછું કરે છે. હાઈ બીપી હોય ને એને આખો દી દાંતો જ કાઢ્યા કરવા. તારે હું ટીકડી ખાવી એને કરતા દાંત કાઢવા હું ખોટા, આજે આજે કાઢવા. કોઈ નો મેળો પડે તો આભલા આગળ જઈને ત્રાહુ મોઢું કરીને દાંત કાઢો. વાલા ભક્તો, એના પરિભ્રમણ માટે બહુ જ અસરકારક છે. બ્લડના પરિભ્રમણ માટે હાસ્ય બહુ કામનું છે. બીજું, તાણ ઓછું કરે. હાસ્ય ને એટલે માનસમાં તાણ ચિંતા એ ઓછા કરે. તાણ અને ચિંતાના હોર્મોન્સના સ્તરને ઘટાડે છે, જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જ્યારે હસતા હોઈએ ત્યારે આપણા ટી સેલ્સ, એટલે કે લોહીમાં રહેલા શ્વેત કણનો પેટા પ્રકાર છે ટી સેલ્સ, એ ટી સેલ્સ સક્રિય થાય છે અને જે આપણને બીમારી સામે લડવામાં સહાય કરવા તરત જ દોડી આવે છે, અર્થાત સહાય કરે છે. હાસ્ય આપણા શારીરિક અને માનસિક તણાવને દૂર કરે છે તથા હૃદય અને મનના એટેકની સામે રક્ષણ આપે છે. માટે હસવું માનસિક સંતુલન અને શરીરના રોગોની રિકવરી માટે સૌથી અસરકારક અને સૌથી ઝડપી મદદ કરનાર જો કોઈ દવા હોય તો સમજી જાઓ ને યાર, હાસ્ય. નંબર 6, હસતી વખતે ધમનીની એટલે કે આપણી નાડીઓની આંતરિક દિવાલ વિસ્તૃત થાય, વિસ્તૃતિ પામે છે, જેથી રક્ત વહનની ક્ષમતામાં વધારો થાય છે. આ અસર 45 મિનિટ સુધી રહે છે. હસ્યા પછી આમ તે હૃદય રોગનું જોખમ ઘટાડે છે. હસવાથી શરીરમાં સેરેટોનિન જેવા ન્યુરોપેપ્ટાઇડનો સ્રાવ થાય છે, જે એક કુદરતી એન્ટી ડિપ્રેશનર એટલે કે ડિપ્રેશન દૂર કરનાર છે. તે ચિંતા અને ક્રોધને પણ કંટ્રોલ કરે છે. તેથી હંમેશા હસતી વ્યક્તિ તણાવ કે હતાશામાં આવી મુજાતી નથી. ગાંધીજીએ કીધું કે મને રમૂજ અને હસવાની ટેવ ન હોત તો હું કેદાડાનો ગુજરી ગયો હોત. ખરેખર આ આનંદ મારે રમૂજની જેને ટેવ હોય, હસવાની ટેવ હોય, એ ઘણો લાંબુ જીવે ભાઈ. અને એવા માણા કોઈને નડે નહીં. તોબડો સડાવીને બેઠા હોય ને એ હબ મરે એ જ હારું. ત્યારે હું હવે એને જોઈને આપણે તો હા ઉદાસ થઈ જવાનું ને કે આને શું થયું છે, આને શું થયું છે, કાંઈ નથી થયું, કોશ ગળી ગયો છે ને એટલે આમ ઊભો, કાંઈ થયું નહીં. એટલે આ ભાઈ હસો ને, ઘણા માણા હસે જ નહીં, બિલકુલ ન હસે. એવો સમજે હસીએ તો આપણે આબરૂ નહીં એમ, એ બધા હસતા હશે ને આબરૂ હશે જ નહીં. હા, ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અમારે આ રાકેશભાઈ ને મેહુલભાઈ ને દિવ્યભાઈ ને આપણે થોડાક ડૉક્ટરો, હવે છોકરા આપણે આપણા આપણા છોકરા ડૉક્ટરો થઈ ગયા મારા બેટા, આપણે કામ થઈ ગયું બોલો. હા, ઘરના ડૉક્ટરો તારે જેના દીકરા ડૉક્ટરો હોય અને તો લીલા લહેર જ હોય ને, ગમે ત્યારે બાટલો સડાવી દે. આ બધા ડૉક્ટરોના જણાવ્યા અનુસારે ભાઈ હસતી વખતે છાતી, પેટ, હૃદય, ફેફસા અને યકૃતની સફાઈ થાય છે. બોલો, આ હાસ્ય એટલે ફ્રેશનર, આ બધી બધી સફાઈ કરી નાખે, ફ્રેશ કરી નાખે, તથા પેટના અંગોને મસાજ મળે છે. દાંત કાઢીએ એટલે બધું આમાં મસાજ થાય ને, એ હસવાથી જ થાય. અમુક અંગને મસાજ હસવાથી જ થાય, આ તમને કીધું. બીજું ગમે એમ કરો જ મેળ ન પડે. હવે આ મસાજ થાય તેનાથી પેટના અવયવોમાં લોહીનો પ્રવાહ વધે છે ને કાર્યક્ષમતા વધે છે. રોજ થોડો સમય ખડખડાટ હસવાથી પેટના ઘણા રોગો દૂર થઈ જાય છે. અને પ્રયોગો ઉપરથી જાણવા મળ્યું છે કે ભોજન પછી રમૂજી વિડીયો જોતા લોકોના લોહીમાં શર્કરાનું સ્તર બીજા કરતાં ઘટ્યું હતું. થયો ને ડાયાબિટીસમાં ફાયદો, કેમ કે કોઈ પણ રમૂજી પ્રસંગ જોવા સાંભળવાથી મગજની ન્યુરો એન્ટીફિંગ્સ પ્રણાલીમાં સારી અસર થાય છે અને ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં ઉપકારી સાબિત થયેલ છે. ન્યુરો એન્ટોફિમ્સ એટલે શું ભાઈ? આ ઓકે હેપી હાર્મોન્સ એટલે સારા રોગ પ્રતિકારક રસાયણો છે ને, એમાં બહુ મોટો ફાયદો થાય છે. આવા હોર્મોન્સની માત્રા મગજમાં જેટલી વધુ હોય ને એટલો વ્યક્તિ સ્ટ્રેસના કારણે થયેલ ડાયાબિટીસથી મુક્ત થઈ શકે છે. તણાવને કારણે ડાયાબિટીસ થાય ને એનાથી મુક્ત થવું હોય ને તો ભાઈ હસો, સારા હોર્મોન્સ વધશે. ચહેરા ઉપરનું સ્મિત ચહેરાની આસપાસની નાની નળીઓમાં લોહી લાવે છે, જે ચહેરાને સુંદર, ચમકતો, તંદુરસ્ત દેખાવ આપી શકે. રૂપાળા થવું એને દાંત કાઢવા. હા હા, આમાં લખ્યું છે એટલે કહું છું, ડૉક્ટરો ખોટા ન હોય. યાર ભલામણા, અઠવાડિયું દાંત કાઢી જવા પછી રૂપ નિખરે નહીં તો ડૉક્ટર પાસે જવું, બે ઇન્જેક્શન દઈ દે, પૈસા લઈ લે, જાઓ રૂપાળા થઈ ગયા. રાત્રે હૂતા પહેલા હસવાથી ઘાટી ઊંઘ આવે. હા, પહેલા ખૂબ દાંત કાઢવા પછી ઊંઘી જવું. તણાવ રહિત અને હળવી ઊંઘ રાત્રે હૂતા પહેલા હસવું એનાથી આવે છે. હસીને આનંદિત થઈને વાત કરવાથી હકારાત્મકતા વધે છે. નકારાત્મકતા ઘટે છે. હસતો વ્યક્તિ લાંબા સમય સુધી સૌને યાદ રહી જાય છે. અને તમને ખબર છે, કોઈની સામું હસો એટલે એ તરત હસે, છૂટક્યો જ નહીં. તમે કોકને સામું દાંત કાઢજો, નો દાંત કાઢે પૈસા પાછા કાઢો તો કરા દાંત જો. અને કોકની સામું ડોળા કાઢો, એ ડોળા ન કાઢે તો મને કહેજો. આવું જાદુ છે. જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે તેનામાં આત્મવિશ્વાસ વધે, સર્જનાત્મકતા વધે, કાર્યક્ષમતા સહેજે વધે, જેથી વ્યક્તિ પોતામાં અને પોતાના કાર્યમાં બદલાવ લાવી શકે, નૂતનતા લાવી શકે, ગુણવત્તા વધારી શકે, કામ ઝડપી પતાવી શકે. બહુ ફાયદા દાંત કાઢવાના ભલામણ છે. તમને કહું, આધ્યાત્મિક, સામાજિક, વ્યવહારિક, કૌટુંબિક એમ સર્વદ્રષ્ટિએ સર્વક્ષેત્રમાં જો જોઈએ તો હંમેશા હસતો માણસ હોય ને, હસતો માણસ એ બધાને વાલો લાગે છે, બધાને ગમે છે. તેલ પીધેલો, એડિયું પીધેલો, કોઈને વાલો ન લાગે. હા, મોઢું પાકલ પોપિયાની જેમ લબડાવીને બેઠો હોય, આપણને એમ થાય કે આની હાહુ મરી ગઈ છે, હું છું. વાલા ભક્તો, હસતો માણા બધાને વાલો લાગે છે, તેને બધા તરત અપનાવી લેશે. એની યાર હેત જ છે, જાઓ આવો આપણા ગ્રુપમાં તમે આવી જાઓ, સામેલ થઈ જાઓ. હા, અમારી જાત્રામાં તમે આવજો, અમે ફરવા જવાના, તમને આમંત્રણ. પણ તોબડું સડેલું હોય એને કોઈ આમંત્રણ ન આપે. એ અને તમે જેની કહો તમે બે દી ફરવા જાઓ ને મને લઈ જાઓ, તો આપણે એકબીજાની સામું જોઈ જોશું. આમ તો અમારે બે માણા વધી ગયા છે, વિચારીશું. કારણ કે આને હું લઈ જાય આખી યાત્રામાં બે દી, આપણે બધા હજળ થઈ જઈએ અને હજળ જોઈને યાર આમ જ બેઠો એટલે આપણે એમ જ રહેવું પડે ને. જો આપણે દાંત કાઢ ને કે તો ઉપાધી હું બધા કીકી કીકી કરો છો, પ્રોબ્લેમ થઈ જાય ને. એ નહીં, એ નહીં, ગાડીમાંથી એક સીટ કાઢીને તળાવમાં નાખ્યો ને કયો કે એક સીટ નથી, હવે તમને ફિટ ક્યાં કરવા. બાય બાય, બે દી પછી મળશું. તો વાલા ભક્તો, હસતો માણસ સૌને વાલો લાગે છે, માટે દાંત કાઢો. અને તમને એક વાત કહું, હું ક્યારેક કથા કરતો હોઉં ને, હા, અમારા સંતો ભક્તોમાં પછી કાંઈક એવી વાત આવે, બધા હસતા હોય અને કોક માણા બિલકુલ હસતા ન હોય, ત્યારે મને મુજારો થઈ જાય. મને એમ થાય કે મારી શું આપણી ભૂલ થઈ છે, આ એટલા બધા ઉદાસ કેમ થઈ ગયા આપણી વાત સાંભળીને. જોકે એ એની મુશ્કેલીમાં ઉદાસ હોય બિચારા, એમાં કાંઈ આપણો વાંક ન હોય, પણ આપણને મૂંઝવણ થઈ જાય એની મૂંઝવણ જોઈને. અને આપણને હસતા જોઈને બીજાની મૂંઝવણ ભાગી જાય ઊભી પૂછડીએ. તો વાલા ભક્તો, હસવું ઓકે. અને જે માણસ હસતો હોય એને બધા તરત અપનાવી લે છે, તેથી તેને બધા સાથે ફાવી જાય છે. એટલે કે તે સર્વેમાં સરળતાથી ભળી શકે છે, હળી મળી શકે છે, જોડાઈ શકે છે, આનંદમાં રહી શકે છે. અને તેને નાના મોટા કોઈને પણ મળવામાં સંકોચ નથી થતો. હસતા માણસને મળવું એટલે આપણને બધાને પટલીને મળવું ગમે, અને ઓલ્યાને મળવા જતા હોવાર વિચાર કરવો પડે, બિકટ લાગે. ભલા ભક્તો, સંકોચ નથી થતો, જેથી તેને સંતો ભક્તો વગેરે સર્વમાં આત્મીયતા વધે છે, ને તેથી સત્સંગ વગેરે સર્વ કાર્યક્ષેત્રમાં એની પ્રગતિ થાય. હાસ્યથી થતા લાભને માટે દેશ વિદેશમાં તમે જુઓ અનેક લાફિંગ ક્લબો ચાલે છે. તો એમાં લોકો પૈસા ખર્ચીને, ખાસ સમય કાઢીને દૂર સુદૂર સુધી પણ તન મનની સ્વસ્થતા માટે જાય છે કે નહીં? જાય છે. અને કેટલાક બનાવટી હાસ્ય પ્રોગ્રામો ઊભા કરીને માણા હસે છે, જ્યારે આપણે ત્યાં તો રોજે રોજ કેટલાક હસવા જેવા સહજ સ્વભાવે પ્રસંગો બનતા હોય. તેનો લાભ લઈ આપણા અહમને મૂકીને ખડખડાટ હસી લેવું જોઈએ. તો પૂર્વોક્ત તમામ ફાયદાઓ ક્લબમાં ગયા વિના ઘેર બેઠા થાય. લાભ લ્યો. હા, જે માણસ હળવો રહે હસી શકે છે, ભારે થઈ જાય હસી ન કે, હસે એનું ઘર વસે. શું કીધું તમને? હસે એનું. તો હામ હામી હસવાથી તો કેટલાયના મેરેજ થઈ ગયા. હસે એનું ઘર વસે. અને હામ હામી દાંત કાઢવાથી પ્રોબ્લેમ પણ ઘણાને થયા છે. આ બધું જોઈને કરવું પાછું સમજ્યા. અરે ગમે ને એનો હસવું, જરાક જોવું, મુશ્કેલી થાય. ઓલે અમારી હામો દાંત કાઢ્યા એટલે ઓલે આવે, કેમ દાંત કાઢ્યા તારી જાય. અરે આરો ગુરુજીએ કીધું તું એટલે કાઢ્યા મેટો. અરે કોણ તારો ગુરુજી છે? હારા મારી પાસે આવે કે આને અમારી છોકરી આમ દાંત કાઢવાનો તમે કીધું તું? અલે ભાઈ મેં ન્યા નહોતું કીધું. મારો વાંક નથી ભાઈ. એક જણો હાથે છે ને પ્લાસ્ટર કરીને આવ્યો, તેને પૂછ્યું કે પ્લાસ્ટર શેનું આવ્યું? મને કે દાંત કાઢવામાં. તમે કોઈને દાંત કાઢવાનું કહેશો નહીં. એટલે મેં કીધું એટલે દાંત કાઢવામાં પ્લાસ્ટર આવે બરાબર ને? તો કે આવ્યું ને મને. મેં કીધું કેવી રીતે? એટલે ક્યાં? તો કે એક મલ હાલ્યો જતો રસ્તા ઉપર, એનો કેળાની છાલી ઉપર પગ આવ્યો ને પડ્યો ને મેં દાંત કાઢ્યા. ઊભા થઈને એક મેલી તો મારે ત્યાં જ ભાંગી ગયું. એણે ઉપાડીને મેલી મેં આડું રાખ્યું તો બટકી ગયું મને કે મલ હતો. એટલે ત્યાં દાંત કઢાય તો ગમે એમ દબ્બી રખાય. ન કટાતા હોય ને સમજો પછી ભલે થાય, પણ એ બધું અંદર અંદર. વાલા ભક્તો, હસે એનું ઘર વસે અને ભસે એનું ઘર ખસે. પણ ભણવાની બહુ, એટલે કે જેનો એનો અપમાન તિરસ્કાર ગમે એવા કડક વચનો બોલવા નહીં, નહીંતર 10 વર્ષના જૂના છેડા છેડી મજબૂત થઈ ગયા હોય તો એ છૂટી જાય. હા, રોટલા ઘડવા વાળું જાય એમ કહું છું. માટે વાલા ભક્તો હસો. એક વાત એવી છે, જીવનમાં સુખી થવું હોય તો હસો અને હસી કાઢો. પણ હસી કાઢવામાં જોવું, ગમે એની વાતને હસી કાઢવી નહીં, હા નહીંતર પ્રોબ્લેમ થાય પાછો. હસી કાઢવા જેવી વાતને હસી કાઢવી અને લેવા જેવી વાતને ગંભીરપણે લેવી. રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ, મુખ પર આડો રે રૂમાલ દઈ સુગદામ. હવે જો હું વધારે હસાવાની વાત કરીશ તો ડિયર બોલ આપણા થોડા પડ્યા પડ્યા મને ઠબકો દે. માટે હવે રમુજી શેખજીનો પ્રસંગ છે ને, બોટાદમાં શેખજીને મહારાજે મૂળજી યારે પરણ આવ્યા, એ આપણે બપોર પછી લેવું. અટાણે અહીંયા પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.